भवसंभव भीति वेदनम सुख संपत करुणा निकेतनम व्रतदान तप क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। वर्णिवेश रमणीय दर्शनम मंदहासिरुचिरान नाम्बुजम पूजितम सुरनरोत्तमे मुदा धर्मनंदनमहं विचिन्ते। त्वं सुकांदवृतं कांतं त्वं कांतं सर्वदोगतं त्वं गते द्वेगदेव त्वं त्वं वंदे भक्तिकासुतम्। हे धर्मपुत्र हरिकृष्ण तप प्रियात्मं नारायणं खिल गुरु जितेन्द्रियेश ज्ञानिन् प्रभु निलसुतिष्ठ हरिय जन्म कृष्णं नमामि सततं व्यवतारिणं। बोलो श्री स्वामीनारायण भगवान की जय। श्री लक्ष्मी नारायण देवनी श्री नर नारायण देवनी जय। श्री गोपीनाथ जी महाराज नी जय। श्री राधा रमण देवनी जय। श्री मदन मोहन जी महाराज नी जय। श्री कष्ट भंजन देव श्री विघ्न विनायक देवनी जय। सिद्धेश्वर महादेवनी जय। श्री स्वामीनारायण हरे स्वामीनारायण हरे। संवत 1874 ना माक्षर सुधी चतुर्दशी ने दिवसे श्रीजी महाराज श्री गढ़ा मध्य दादा खाचर ना दरबार में साधु की जगह ने विषय रात्रि ने समय पधारया था अने सर्व श्वेत वस्त्र धारण कर्या था अने पोताना मुखारविंद नी आगळ साधु तथा देश देश ना हरिभक्तों नी सभा भराई ने बैठी थी। वाला भक्तों दरेक वचनामृत आपणे ज्यारे वांचशुं एटले एनी अंदर पूर्व भागनी अंदर आ वचनामृत क्यां लखाणू क्यारे लखाणू त्यारे महाराजे शुं वस्त्र धारण कर्या था महाराजनी सन्मुख कोण बधा बैठा था आनुं वर्णन आवे छे। आपणने एम लागे के आ एक रेकॉर्ड राखवा माटे एक तारीखनो समयनो अनुसंधान राखवा माटे आ लखवामां आव्युं छे तो एक सहज स्वभावे आपणने समजाय ए रीते। परंतु आनो एक आदेश अने उद्देश्य एक बीजो पण रहेलो छे कि ज्यारे आपणे आ कथानुं श्रवण करिए त्यारे आपणुं मन नी शक्ति द्वारा आपणे ए परिस्थिति ने ए स्थान ने ए ए क्रिया ने आपणे एक अनुमानना स्वरूपनी अंदर आपणुं मन त्यां पहोंचाडीने आपणे चिंतन एनुं करी शकीए एना माटे आ वर्णन करवामां आवेलुं छे। नहींतर तो आजना आधुनिक जमानामां पण जो घणी वखत तो डेट टाइम लखी अने नीचे विगत लखी देता हो तो खाली डेट ने टाइम ज लखी होत पण आनी अंदर बहु सविस्तार वर्णन करेलू छे के महाराज श्रीजी महाराज घरडा मध्ये दादा खाचरना दरबारना एटले पहेलू तो स्थान आपणुं मन ए दरबारगढ़ सुधी पहोंचे। आपणे आपणा मनने अहींथी दरबारगढ़मां लई जईए। दरबारगढ़नी आगळ अत्यारे तो जे बधा भक्तो घरडा दर्शन कर्या छे एने ख्याल छे કે મંદિરની બરાબર સામે પગથિયા ઉતરો એટલે એક છત્રી એક આવેલી છે ત્યાં ચરણારવિંદ પધરાવેલા છે। ત્યાં પહેલા સાધુની જગ્યા હતી અને એ વચનામૃતનું પ્રાગટ્ય સ્થાન મહારાજે પ્રથમ વચનામૃત જે ગરડા પ્રથમનું પહેલું વચનામૃત જે છે એ મહારાજે મધ્ય રાત્રે આમાં લખ્યું રાત્રિના સમયે। આની પાછળનો બહુ સુંદર એક ઉદ્દેશ છે કે શાસ્ત્રોમાં મત છે કે યા નિશા સર્વભૂતાની તસ્યામ જાગૃતિ સંયમી જ્યારે જીવાત્મા જગતના વિષયોને અવલંબન કરીને જ્યારે મોહનિદ્રાની અંદર સૂતા હોય છે ત્યારે ભગવાનના ભક્ત ખટકો રાખી પોતાના આત્મકલ્યાણની ચિંતન કરતા હોય છે। એટલે વચનામૃત કથનનો પાઠ અડધી રાતે શરૂ કર્યો મહારાજ। રાત્રે બધાને ઉઠાડ્યા અને એ સભાની ત્યાં મહારાજે સભા કરી ત્યાં દેશ દેશના હરિભક્તો અને ભગવાનની આગળ સન્મુખ સંતો હતા એ પોતાનો આળસ પ્રમાદનો ત્યાગ કરી અને ભગવાનની સન્મુખ કથા શ્રવણ માટે એ વચનામૃતના શબ્દોનો શ્રવણ કરવા માટે ત્યાં બધા બેઠા। પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે સર્વ સાધનમાં કયું સાધન કઠણ છે। બાલભક્તો આ વચનામૃત મેં પહેલા પણ કીધું એમ પ્રશ્ન ઉત્તરીના સ્વરૂપની અંદર વચનામૃત આખો ગ્રંથ લખાયેલો છે એટલે દરેક હેતુની પાછળનો દરેક ઉત્તરની પાછળના જ અર્થ સમજવા માટે એના પ્રશ્નને સમજવો જરૂરી છે। જ્યાં સુધી પ્રશ્નનું અનુસંધાન નથી આપણે સમજ્યા ત્યાં સુધી ઉત્તરને યથાર્થપણે નહીં જાણી શકીએ। એટલે દરેક વખતે આ વસ્તુ જ્યાં જ્યાં આવશે ત્યાં હું પોઝ લઈ કદાચ રિપીટ કરીશ તમને એમ લાગે કાં તો સરળ ગુજરાતી છે મને બધાને સમજાય કે આપણે આ પ્રશ્નના ઉત્તર માટે હવે સાંભળવા જઈ રહ્યા છીએ તો એનું અર્થઘટન કેવું થાય એના શબ્દોના અર્થ કેવા લખ્યા છે। આ વચનામૃતની અંદર એક મહત્વની વાત સમજવા જેવી છે કે જ્યાં જે શબ્દનો ઉપયોગ કરવો ભગવાનને યોગ્ય જણાણો ત્યાં એ જ શબ્દનો ઉપયોગ કર્યો છે ત્યાં બીજા શબ્દનો ઉપયોગ નથી કર્યો કારણ કે એક શબ્દના પાણી છે તો એને કોઈ જળ કહેશે કોઈ નીર કહેશે પણ જો વહેતું પાણી હોય તો એને એને નદી કહેવાય, એને નીર કહેવાય, અને એક લોટાની અંદર કે કળશની અંદર પાણી હોય તો એને નીર ન કહેવાય. તો ત્યાં જળનો જ ઉપયોગ કરવો પડે. આચમનીની અંદર પાણી હોય તો એને એમ ન કહેવાય કે આની અંદર આ પ્રવાહિત થયેલું આ જળ કે નીર છે, એને પ્રવાહિત ન કે એને સ્થિર થયેલું જળ જ કહેવાય. એટલે એમ જ્યાં જે શબ્દનો પ્રયોગ, ભલે પર્યાયવાચી શબ્દ હોય, પણ જ્યાં જે શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે ત્યાં એનો યથાર્થપણે અર્થ સમજવા માટે પ્રશ્ન સાથેનું અનુસંધાન અને ઉત્તર સાથેનું અનુસંધાન એનું અવશ્ય રાખવું. એટલે જ્યાં આવું રિપીટેશન આવે તો થોડુંક આ ગહન છે, મેં કીધું વચનામૃત શાસ્ત્ર, પણ ગંભીર નથી કે અઘરું નથી. એટલે જેટલું એને રમૂજથી સમજશું એટલું આપણને વધારે એની અંદર સમજણ આપણી વધારે મજબૂત થશે અને સાથે અંદર રસ પણ આવશે. પછી શ્રીજી મહારાજ પૂછ્યું છે, સર્વસાધનમાં કયું સાધન કઠણ છે? ત્યારે સર્વ બ્રહ્મચારી તથા સાધુ તથા ગૃહસ્થ તેમણે પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. અહીંયા મહારાજે પ્રશ્ન એવો કર્યો, સર્વસાધનમાં કયું સાધન કઠણ છે? એટલે આપણને પ્રશ્ન પહેલો સમજવાની એ જરૂર છે કે સાધન બતાવ્યું અહીંયા આગળ. તો સાધન હંમેશા કોઈ સિદ્ધિ માટે ઉપયોગ થનાર માધ્યમ છે. આપણને અહીંયા પ્રશ્ન એવો પૂછ્યો, સર્વસાધનમાં કયું સાધન કઠણ છે? તો અહીંયા આગળ પહેલો પ્રશ્ન આવે કે સાધન કઠણ બતાવ્યું, પણ શેના માટે? એ પ્રશ્નનો પ્રાસ જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી સાધનનો ઉપયોગ કઠણ છે. આપણને એમ કીધું કે ભાઈ ખેતી કરવામાં કયું સાધન કઠણ, તો ખબર પડે કે આ ખેતી માટે સાધનની વાત કરે છે. આપણને એમ પૂછે રસોઈ કરવામાં કયું સાધન કઠણ, તો આપણને ખ્યાલ આવે કે રસોઈ કરવા માટેના સાધનોની વાત છે. અહીંયા એવું કારણ નથી બતાવ્યું, પણ મેં પહેલા વાત કરી કે પ્રત્યેક વચનામૃતનો ઉદ્દેશ આપણે પહેલા સમજવો પડશે કે જીવાત્માને પરમાત્માની પ્રાપ્તિ એનો મુખ્ય ઉદ્દેશ છે. એ ઉદ્દેશને ધ્યાનમાં રાખી અને વચનામૃતના પ્રશ્નોત્તરને સમજવા પડે. એટલે અહીંયા લખ્યું સર્વસાધનમાં કયું સાધન કઠણ છે, તો સાધનનું માધ્યમ એવું બતાવ્યું કે કઈ પ્રાપ્તિ માટે, તો જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ કરવા માટે જે સાધનો શાસ્ત્રોએ બતાવ્યા છે, વ્રત તપ તીર્થ આદિ જે દાન ભક્તિ આદિ જે સાધનો જે શાસ્ત્રોએ જ્ઞાન વૈરાગ્ય આદિ જે સાધનો બતાવ્યા, એની અંદર આ બધા સાધનોની અંદર કયું સાધન કઠણ છે? પ્રશ્ન ખ્યાલ આવે છે ને? હા, તમે થોડું માથું હલાવજો તો મને ખબર પડે કે તમને રસ હલે, તમને રસ પડે છે. કારણ કે હું જાણું છું વચનામૃત અમે જ્યારે ભણ્યા, અમે જ્યારે સમજ્યા ત્યારે અમને ઘણી વખત આ તમારા જેવી સ્થિતિ થઈ જતી હતી, જેને કહેવાય મંત્રમુગ્ધ. પણ મંત્રમુગ્ધ થવાની જરૂર નથી. આ વચનામૃત લખાણું જ મંત્રમુગ્ધતાથી નથી. મહારાજે પ્રશ્ન પૂછ્યા છે, ભક્ત સમાજમાંથી એનો ઉત્તર આવ્યો છે, મહારાજે યથાર્થ ઉત્તર કર્યો છે. એટલે જેને કહેવાય રેસિપ્રોકલ, એકબીજાનું પરસ્પર ઇન્વોલ્વમેન્ટ છે. ખાલી વક્તા કથા કરે અને શ્રોતા બેસીને તાળી પાડે કે માથું ડોલાવે એવું નથી. આ વચનામૃત ગ્રંથને એવું નથી. બીજા ગ્રંથ કદાચ એ રીતે સાંભળો એ શોભે, પણ વચનામૃત ગ્રંથ આવી રીતે સંભળાય નહીં. આની અંદર ઇન્વોલ્વ થવું પડે જો આનો યથાર્થ. હવે અહીંયા પ્રશ્નનો જો આપણે સર્વસાધનમાં કયું સાધન કઠણ છે એટલે પ્રશ્ન જો સમજીએ, તો આ સાધનનો અહીંયા આગળ વ્યાખ્યા અથવા તો અર્થ એ ભગવાનને પ્રસન્ન કરવા માટે અથવા ભગવાનને પ્રાપ્તિના જે સાધનો શાસ્ત્રોએ બતાવ્યા એ શાસ્ત્રોમાં કયું સાધન કઠણ છે એવો અર્થ અહીંયા આગળ સમજાય. ત્યારે સર્વ બ્રહ્મચારી સર્વ સાધુ તથા ગૃહસ્થ તેમને પોતાની સમજણ પ્રમાણે ઉત્તર કર્યો, પણ થયો નહીં. અહીં આગળ પણ વાત સમજવા જેવી એ છે કે ઉપસ્થિત ભગવાનની સન્મુખ જે ભક્તો હતા એ આપણે સૌ જાણીએ છીએ. શાસ્ત્રો આપણે એનું પ્રમાણ આપે છે કે અક્ષરધામના મુક્તો હતા, અતિ વિદ્વાન હતા. ભગવાનને જાણી સમજી પારખી ઓળખી અને ભગવાનનું મહાત્મ જ્ઞાન સમજીને ભગવાનનો મહિમા જાણીને ભગવાનના સંત થયા હતા અથવા ભગવાનને આશરે આવેલા. હવે આવા જ્ઞાની વ્યક્તિઓ જો ઉત્તર કરવા બેસે ને થાય નહીં તો એ વસ્તુ કદાચ ઘણાને ગળે ઉતરે નહીં. પરંતુ ઘણી વખત અમુક શબ્દો ભગવાનની મુખે જે સાંભળીને જે આનંદ આવે એ શબ્દ એ બીજાના મુખે સાંભળીને આનંદ ના આવે. એક તો એ પણ એનો ભાવ રહેલો છે. બીજું કે અહીંયા આગળ ઉત્તર થયો નહીં એનો અર્થ કે યથાર્થ ઉત્તર થયો નહીં. ઘણા નજીક આવ્યા, કોઈ 30% એવા, કોઈ 40% એવા, કોઈ 50% એવા, પણ યથાર્થ જે સ્વરૂપની અંદર જે એનો સ્વાદ સમજવી જોઈએ એવી પ્રમાણે સમજાણી નહીં. એટલે મહારાજે પછી પોતે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે. એટલે કે મહારાજે પોતે એનો ઉત્તર કરવાનો અહીંયા આગળ કૃપા કરી. મહારાજ બોલ્યા, લ્યો અમે ઉત્તર કરીએ છીએ. ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેનાથી કોઈ સાધન કઠણ નથી. અત્યારે અહીંયા મહારાજે ઉત્તરનો પ્રથમ પ્રશ્ન બહુ સરળ એક જ વાક્યનો હતો, કયા સર્વસાધનમાં કયું સાધન કઠણ છે. એટલે ઉત્તર પણ એક જ વાક્યમાં ભગવાને આપ્યો કે ભગવાનની મૂર્તિની અંદર મનની અખંડ વૃત્તિ રાખવી એ એક કઠણમાં કઠણ સાધન છે. હવે અહીંયા આગળ જો પ્રશ્ન જો એનો હાર્દ ન સમજાણો હોત તો ભગવાનની મૂર્તિની અંદર વૃત્તિ રાખવી, કારણ કે ભગવાનની મૂર્તિનું ચિંતવન એ પરમાત્માના સ્વરૂપની નિષ્ઠાને દ્રઢ કરનારું છે. ભગવાનનો સાકાર જે પરબ્રહ્મની પુરુષોત્તમ નારાયણની જે વ્યાખ્યા શાસ્ત્રોએ કરેલી છે એ મૂર્તિનું ધ્યાન જ, ચિંતવન જ અને નિધિ ધ્યાસ એ જીવાત્માને મોક્ષનું સાધન શાસ્ત્રોએ બતાવ્યું છે. એ મહારાજે પણ આગળ વચનામૃત, આમાં ઘણા વચનામૃત એવા છે અરસપરસ એકબીજાને પૂરક છે વચનામૃતોની અંદર ઘણા, આને અનુસંધાને આગળ ઘણા બીજા વચનામૃતોમાં દ્રષ્ટાંત આવશે. જોકે આપણે જે તે સમય વચનામૃતનો એક ક્રમ આવશે ત્યારે એને વ્યાખ્યાને સમજવા પ્રયત્ન કરશું, કદાચ કોઈ જરૂર હશે તો વચ્ચે એકાદ રેફરન્સ લઈશું. પણ હેતુ એનો એ છે કે સાધન પરમાત્માની પ્રાપ્તિનું સાધન, તો પરમાત્માની પ્રાપ્તિ એટલે અક્ષરધામની પ્રાપ્તિ, અને એ અક્ષરધામની પ્રાપ્તિ એટલે મુક્ત થવાની સ્થિતિ. એ મુક્ત થવાની સ્થિતિ માટે ભગવાનના સ્વરૂપની નિષ્ઠા એ અતિ આવશ્યક છે. સ્વરૂપ નિષ્ઠા, મહારાજે બે સાધન બતાવ્યા છે, સ્વરૂપ નિષ્ઠા અને આત્મનિષ્ઠા બે દ્રઢ કરીને રાખી હોય ત્યારે જીવાત્માને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. અને એ પરમાત્માની સ્વરૂપ નિષ્ઠાને દ્રઢ કરવા માટે ભગવાનની મૂર્તિનું ચિંતવન, ભગવાનની મૂર્તિનું ધ્યાન અને અંત સમય પણ એ મૂર્તિનું સંભારણું એ અતિ આવશ્યક છે કે મૂર્તિ યાદ આવે જીવાત્માને. આગળ વચનામૃતમાં આવે છે કે ભગવાનની મૂર્તિ અંત સમય યાદ આવે તો ગમે તેવો જીવાત્મા હોય તો એ પણ પોતાના દેહનો અંતે પરમાત્માના ધામને પામે છે. તો એવી પરમાત્માની મૂર્તિનું ચિંતવન કેમ થાય, તો એના માટે નિધિ ધ્યાસ શાસ્ત્રોએ બતાવ્યો છે કે રોજ અભ્યાસ, એક વખત મૂર્તિના દર્શન કરવાથી મૂર્તિ કદાચ અંતરમાં ન ઉતરે, પણ એનું નિધિ ધ્યાસ કરવાથી, એનો અભ્યાસ કરવાથી, વારે ઘડીએ મેં પહેલા વાત કરી અને ઘૂંટવાથી એનો રંગ ઘાટો થાય, એ અંતરકરણમાં ઉતરે છે. તો એ મનની અખંડ વૃત્તિ, અખંડનો અર્થ થાય છે તેલ ધારવત, જેની અંદર વિભાજન નથી, જેની અંદર કોઈ ક્ષેપકપણું નથી, કોઈ અંદર એને ત્રુટિ નથી, એવું અખંડપણું જે બતાવ્યું. તો જીવાત્માનું કાર્ય દેહે કરીને કાર્ય કરતા હોય, મને કરીને કાર્ય કરતા હોય, જાગૃત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થાની અંદર અનેક પ્રકારે કાર્ય કરતા હોય, જીવાત્મા કર્મ કરે છે, તો આ ત્રણેય અવસ્થાની અંદર પરમાત્માનું ચિંતન અનિવાર્ય છે, પરમાત્માની મૂર્તિનું અનુસંધાન અનિવાર્ય છે. આ ત્રણેય અવસ્થાની સ્થિતિ, આ જ્યારે દશાની માટે પ્રયત્ન જીવાત્મા પ્રયત્નશીલ રહે ને એ દશાને પામે ત્યારે પછી એ મૂર્તિને યાદ કરવી નથી પડતી, અનાયાસે જીવાત્માને દર્શન એનું મૂર્તિનું થાય છે, જીવાત્માના હૃદય કમળની અંદર એ મૂર્તિ વિરાજમાન થાય છે. એટલે એ પ્રાપ્તિ કરવા માટે તો એ સાધન અખંડ, કારણ કે ભગવાનના સ્વરૂપની અંદર અખંડ મનને પૂરવી રાખવું એ જીવાત્મા માટે કઠણમાં કઠણ સાધન છે. કેમ? કારણ કે આપણે બધા માયાથી આવૃત થયેલા જીવ છીએ. આપણે આ બદ્ધ અવસ્થાની અંદર, શરીર અવસ્થાની અંદર માયાના ત્રણેય ગુણોથી આપણે બદ્ધ જીવ છીએ. આ ત્રણ માયાના આવરણને ભેદવા માટે જેમ શાસ્ત્રોએ કીધું કે ભગવાનની ભક્તિ તો પરિપક્વ ક્યારે થાય? જ્યારે બ્રહ્મરૂપ થઈને પરમાત્માની ભક્તિ થાય. આવરણને દૂર કરી જીવાત્માનું પરમાત્માનું મિલન ક્યારે થાય? આત્માને બ્રહ્મ અને પરબ્રહ્મની પ્રાપ્તિ, એકાત્મપણું ક્યારે? શાસ્ત્રોએ બતાવ્યું કે જ્યારે માયાના તમથી ઉત્પન્ન થયેલા ત્રણેય ગુણોથી રહિત, એટલે કે સ્થૂળ સૂક્ષ્મને કારણ જે શરીર, શિક્ષાપત્રીની અંદર પણ મહારાજે આ વાત નોંધ લીધી કે સ્થૂળ સૂક્ષ્મને કારણ જે શરીર એનો નાશ કરી જીવાત્મા બ્રહ્મરૂપ થાય અને પોતાના આત્મ સ્વરૂપ જ્યારે થાય, એટલે કે તમામ જે વિકારો છે એનાથી નિર્લેપ થાય છે, તમામ જે દોષો છે એનાથી નિવૃત્ત થાય છે, અતિશુદ્ધ અને પવિત્ર જેવું વાસ્તવિક જીવાત્માનું જે સ્વરૂપ છે, એવું શુદ્ધ તેજોમય ને જે શાશ્વત સ્વરૂપ, એવા સ્વરૂપે થઈ અને પરમાત્માને પ્રાપ્તિ માટે જ્યારે પ્રયત્ન કરે ત્યારે પરમાત્માની પ્રાપ્તિ કરી શકે છે. જ્યાં સુધી એ વચ્ચે માધ્યમ હોય, આવરણ હોય, જ્યાં સુધી કોઈ અંતરાય હોય ત્યાં સુધી ભગવાનના યથાર્થ સુખ સુધી કે ભગવાનની યથાર્થ પ્રાપ્તિ સુધી એ જીવાત્મા પહોંચી શકતો નથી. એટલે એ મનની વૃત્તિને જો આપણે પરમાત્માના સ્વરૂપમાં અખંડ રાખવી હોય તો જ્યાં સુધી આ માયાના આવરણની અંદર છીએ, અનેક વિષયો છે, અનેક પરિવાર છે, અનેક જવાબદારીઓ છે, અનેક પોતાના જે બીજા કર્મના બંધનો છે, એને યોગે કરીને જીવાત્મા એ પોતાનું અને એમાં દેહભાવ, જ્યાં સુધી વ્યક્તિને દેહભાવ છે ત્યાં સુધી દેહના સુખ એ વધારે પ્રાધાન્યપણે સમજાય છે. આ એક સહજ મનુષ્ય સ્વભાવ છે, આમાં કોઈનો દોષ નથી, પણ એ સહજ મનુષ્ય સ્વભાવમાંથી, જે પ્રકૃતિમાંથી પોતાના આત્મ તેજને બહાર કાઢવાનું નામ જ સાધના છે, એનું નામ જ યોગ છે. જે પોતાના શરીરના બદ્ધ અવસ્થામાં રહેલો જીવ આ સહજ સ્વભાવે, તમે કોણ? તો અરીસા સામે ઉભા રહીએ તો આપણને થાય આ હું છું, પણ એ હુંની અંદર પાછા પોતાના પણાને ગોતવાનું એ જ એનું નામ શાસ્ત્રોએ યોગ કીધું છે. એનું સાંખ્ય યોગ આદિ શાસ્ત્રોના માધ્યમ બતાવ્યા, આને યોગ બતાવ્યો છે. આત્માને સ્વરૂપને જાણવું, તો એવું જે સ્વરૂપ જાણી અને જ્યારે પરમાત્માનું ભજન થાય ત્યારે કરીએ ત્યારે યથાર્થપણે ભાવ સુધી પહોંચાડે છે. હવે એ સ્વરૂપને જાણવા માટે આપણે એ વૃત્તિને કેળવવી પડે, એ દ્રષ્ટિને કેળવવી પડે, એ બુદ્ધિને આપણે નિખારવી પડે અને એ સત્સંગના માધ્યમથી જીવાત્માને પ્રાપ્ત થાય. પણ વ્યવહારિક એવી જે જવાબદારીઓ અને કાર્ય જે આપણી દક્ષતા એના કારણે આપણે એની અંદર ઓતપ્રોત નથી રહી શકતા. એટલે આ સાધનને કઠણમાં કઠણ, ભગવાનનું ભજન કરવું હોય બે કલાક, તમને કહો બે કલાક ભગવાનનું ભજન કરો તો કદાચ મન મક્કમ કરીને બેસો તો બે કલાક ભજન થઈ જશે. ઘણાને રસેન્દ્રિયો જીવ ઉપર વર્તતી હોય તો પોતે ઉપવાસ કરવાનું આવે તો એને ન પોસાય, પણ એને કીધું કે ભાઈ આજે એકાદશી છે, મન મક્કમ કરો, આજે ઉપવાસ કરવાનો છે, તો એકાદ દિવસ એ ઉપવાસ કરી પણ નાખશે. પણ એ અખંડ અને અવિરત એ નિત્ય પ્રત્યે એવો ભાવ રહે એ સંભવ નથી, કારણ કે પ્રકૃતિ સ્વભાવ એવો નથી. એટલે એ સ્વભાવને કેળવવો જરૂરી છે. જ્યાં સુધી એ સ્વભાવ ન કેળવાય ત્યાં સુધી એ સહજતા ન આવે, અને સહજતા ન આવે તો લાખ પ્રયત્ન કરે પછી પણ એ સિદ્ધ દશાને આપણે પામી શકતા નથી. એટલે જ્યાં સુધી એ જે સિદ્ધ દશા પામવા માટેનું જે સાધન, એને સહજપણાની અંદર લાવવા માટેનું માધ્યમ એટલે અખંડ ભગવાનમાં મૂર્તિની અંદર મનની વૃત્તિ પૂરવી રાખવી, એવું જ્યારે પ્રયત્ન થઈએ પછી મેં કીધું કે મૂર્તિને યાદ કરવી પડતી નથી, મૂર્તિ આપોઆપ આપણને સંભળીને રહે છે. એટલે અહીંયા આગળ એને કઠણ સાધન બતાવ્યું. મહારાજે ઉત્તર કર્યો, લ્યો અમે ઉત્તર કરીએ છીએ, ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ સાધન કઠણ નથી, અને મનુષ્યના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહે તેથી તેથી બીજી અધિક કોઈ પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. આ બધા શાસ્ત્રો, ઉપનિષદો, વેદ પુરાણમાં તમે સાર જુઓ તો એની અંદર સૌથી મોટી શ્રેષ્ઠ પ્રાપ્તિ તો જીવાત્માને ભગવાનની મૂર્તિની પ્રાપ્તિ, ભગવાનના સ્વરૂપની પ્રાપ્તિ, અને એની અંદર મન પોરવાઈ જાય. એટલે આમાં શાસ્ત્રોની અંદર મોક્ષની જે વ્યાખ્યા કરીને વાલા ભક્તો, એ ભગવાનની પ્રાપ્તિ એને કીધું છે. પછી એની અંદર સાધર્મની પ્રાપ્તિ, સામીપ્યની પ્રાપ્તિ, સાનિધ્યની પ્રાપ્તિ વગેરેના વિભાગ બતાવ્યા છે. ઘણા મતો એની વ્યાખ્યા કરે છે, પણ જેમ વિશિષ્ટ અદ્વૈત મત આપણે સંપ્રદાયને માન્ય છે એમ અદ્વૈત મત છે, વિશિષ્ટ અદ્વૈત મત છે, દ્વૈતાદ્વૈત મત છે, દરેક આચાર્યોએ પોતાના મતો પ્રસ્થાપિત કર્યા છે. આ બધાનો સાર તમે જુઓ ને તો સાર એક જ છે, ખાલી વ્યાખ્યાઓની જે ડેફિનેશનના લેંગ્વેજ જે છે એના અર્થઘટન જે કર્યા છે એની અંદર થોડો ભિન્ન થોડી થોડી તફાવત થાય છે, એટલે અલગ અલગ વ્યાખ્યાઓ દેખાય છે આપણને. દરેક શાસ્ત્રો, દરેક સંપ્રદાયનો એક સૂર એ સાર નીકળે છે જે સનાતન વૈદિક પરંપરાને આધારિત છે, કે જીવાત્માની ભગવાનની પ્રાપ્તિ આ એનો મુખ્ય ધ્યેય રહેલો છે. ભગવાનની પ્રાપ્તિ થાય એટલે ભગવાનમય થવું, એને શાસ્ત્રોએ ભગવાનમય થવું એવા શબ્દોથી પણ અલંકૃત કરેલા છે. અને ભગવાનમય થવું એટલે ઘણા થાય છે ભગવાનમાં ભળી જવું, ભગવાનમાં મળી જવું, એને ઘણી વ્યાખ્યાઓનો સાર એવો કર્યો છે. ઘણા આચાર્યો એવો સાર કર્યો છે કે ભગવાનમાં તલ્લીન થઈ જવું, ભગવાનની અંદર મનથી ભળી જવું, એને પણ શાસ્ત્રોની અંદર એની વ્યાખ્યા કરી છે. ઘણા એવું કીધું છે ભગવાનમાં ઓતપ્રોત થઈ જવું. આ બધી વ્યાખ્યાઓ આ શાસ્ત્રોની વ્યાખ્યાઓ છે. ભગવાનમાં તલ્લીન થઈ જવું, ભગવાનમાં ઓતપ્રોત થઈ જવું, ભગવાનમાં ભળી જવું, એનો એક ભાવ એવો રહેલો છે કે પછી પોતાનો જુદો જીવનો જે ભાવ છે એ ભાવ અલગ વર્તતો નથી. એ ભગવાનમય જ્યારે થઈ જાય છે, મોક્ષની પરિભાષાની અંદર જ્યારે ભગવાનમય થઈ જાય છે ત્યારે એ ભગવાનની અંદર જ પોતાના જાતને જુએ છે. એટલે પોતાનો ભાવ, મહારાજે આપણા સંપ્રદાયના નિયમ પ્રમાણે જે મહારાજે વ્યાખ્યા કરી તો મહારાજ કીધું સ્વામી સેવક ભાવ રહે છે, પણ કેવો રહે છે કે દાસ થઈને પરમાત્માની સેવાપરાયણ જ્યારે જીવાત્મા થાય છે ત્યારે ભગવાનના સુખની અંદર, ભગવાનની રૂચિની અંદર, ભગવાનની ક્રિયાની અંદર એ પોતે આનંદને અનુભવે છે. પોતાનો વ્યક્તિગત કોઈ બીજો સંકલ્પ વિકલ્પ હોતો નથી કે મને આ ગમે છે, આ ભાવે છે, આ કરવું છે, આ એવો કોઈ વિકલ્પ થતો નથી. જે પરમાત્માની ખુશી, જે પરમાત્માનો રાજીપો, જે પરમાત્માની પ્રસન્નતા, એ જ પોતાના સુખને, એને જ પોતાનું સુખ માની અને પોતે સમર્પિત થઈ જાય છે એવી પણ ભાવના શાસ્ત્રોમાં બતાવી છે. તો દરેક શાસ્ત્રમાં આવી અધિક પ્રાપ્તિ જીવાત્માને ક્યારે થાય કે ભગવાનના સ્વરૂપમાં ઓતપ્રોત થઈ જાય, અને એ સ્થિતિને ક્યારે થાય ભગવાનમાં અખંડ મનને સ્થિર કરી દીધું હોય, જેની વૃત્તિ ભગવાનના સ્વરૂપની અંદર અખંડ જે સ્થિર થઈને રહેતી હોય, જેનું મન ભગવાનમાં પોરવીને રહેતું હોય, એ જીવાત્માને ભગવાનના સુખની અનુભૂતિ ને એના આનંદની અનુભૂતિમાં જ પોતાનું પ્રાપ્તિ એટલે મોક્ષપદની અંદર જે ભાવ જે બતાવ્યો છે એ જ ભાવ જીવાત્માની મૂર્તિના માધ્યમે કરીને આ સંસારની અંદર પણ રહેલો, મહારાજે વચનામતમાં આગળ કીધું છે કે જે આવી સ્થિતિ પામ્યા હોય તો એને મર્યા પછી અક્ષરધામ મળશે કે કેમ એની શંકા ન રાખવી, એને તો છતે દેહ અક્ષરધામની અનુભૂતિ કેમ કે એને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા દ્રઢ કરી અને ભગવાનમાં ઓતપ્રોત થઈ ગયો, ભગવાનને સમર્પિત થઈ ગયો, ભગવાનને તલ્લીન થઈ ગયો, પછી પોતાનો એટલે કોઈ વિચાર કે ભાવ રહેતો નથી. એટલે એનાથી મોટી કોઈ પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી નથી. કાં છે? હવે એનું કારણ મહારાજ બતાવે છે. કાં છે? ભગવાનની મૂર્તિ છે તે તો ચિંતામણી તુલ્ય છે. આ પ્રાપ્તિને સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ, ભગવાનની મૂર્તિની સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ કેમ કીધી? તો કે જે સાધન એ કરીને તમે જે આગળ બતાવશે કે તમે જે સ્વરૂપોને તમે દર્શન કરવા છે એ તમામ સ્વરૂપો એ ભગવાનના થકી, ભગવાનના કૃપાથી આપણને પ્રાપ્ત થાય છે એ દર્શનની પ્રાપ્તિ. કાં જે કે ભગવાનની મૂર્તિ તે તો ચિંતામણી તુલ્ય છે. જેમ ચિંતામણી કોઈ પુરુષના હાથમાં હોય તે પુરુષ જે જે પદાર્થને ચિંતવે તે પ્રાપ્ત થાય છે, તેમ ભગવાનની મૂર્તિને વિશે જેના મનમાં અખંડ વૃત્તિ રહે છે તે તો જીવ, ઈશ્વર, માયા અને બ્રહ્મ એમના સ્વરૂપને જો જોવાને ઈચ્છે તો તત્કાળ દેખે છે, તથા વૈકુંઠ, ગોલોક, બ્રહ્મહોલ એ આદિ જે જે ભગવાનના ધામ તેને પણ દેખે છે. માટે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી તેથી કોઈ કઠણ સાધન નથી અને તેથી કોઈ મોટી પ્રાપ્તિ પણ નથી. જે સાધનો એ કરીને તમે આ જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ આદિ જે રૂપ છે એ રૂપને જોવા તમે ઈચ્છા રાખતા હો તો એ ઈચ્છાની પ્રાપ્તિ માટે જે તપ, તીર્થ, તાન કરવું પડે એ પરમાત્માની કૃપાએ વતે છે બધા. તો પરમાત્માની સ્વરૂપની જેને અખંડ નિષ્ઠા, જ્યારે દ્રઢ નિષ્ઠા થઈ હોય સ્વરૂપની અંદર, ભગવાનના મૂર્તિ, ભગવાનની મૂર્તિની અંદર જ્યારે મન પોરવાયું હોય તો એ ભગવાનની મૂર્તિના પ્રતાપે કરીને, એના સ્થિત કરીને આ તમામ જે લોકો છે, જે આ બતાવ્યા વૈકુંઠ, ગૌલોક, બ્રહ્મોલ આદિ જે લોક એના દર્શનને ઈચ્છે તો એ પરમાત્માના માધ્યમે કરીને એ જીવાત્મા એ તત્કાળ એ દશાને પામે છે. એ સમાધિની અવસ્થાની અંદર, જે સાધન અવસ્થાની અંદર, જે યોગ તપની અંદર જે મહેનત કરીને જે પ્રાપ્તિ કરવી છે એ પરમાત્માની કૃપાએ કરીને સહેજે આમાં પ્રાપ્તિ થાય છે એવું વચનામૃતમાં મહારાજે એનો ઉત્તર કર્યો. ત્યાર પછી શેઠ ગોવર્ધનભાઈએ શ્રીજી મહારાજ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો, જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે? ત્યારે ભગવાનની માયા, ત્રણ સનાતન તત્વ શાસ્ત્રોએ બતાવ્યા છે, જીવ, માયા અને પરબ્રહ્મ. આ ત્રણેયનું સનાતનપણું એટલા માટે છે કે આ ત્રણેય અનાદિકાળથી અનંત સમય સુધી આનું અસ્તિત્વ શાસ્ત્રોએ બતાવ્યું છે. જ્યારે આત્યંતિક પ્રલય થાય ત્યારે વચનામૃતમાં એ આવે છે આગળ, કે આત્યંતિક પ્રલય થાય ત્યારે જે જીવ, માયા, સૃષ્ટિ આદિ જે રચના ભગવાનની કરેલી હોય તે બ્રહ્મમાં લીન થાય, બ્રહ્મ પરબ્રહ્મમાં લીન થાય અને ભગવાન સ્વતઃ એકલા પોતે વર્તતા હોય. વળી પછી જ્યારે ભગવાનનો સંકલ્પ થાય ત્યારે સૃષ્ટિની રચના, બ્રહ્માંડની રચના, સંસારની રચના કરવાની, ત્યારે એનો સર્ગ મહારાજ સ્થાપિત કરતા હોય છે અને વળી પાછા જીવને બધાને એમાં રમતા મૂકતા હોય છે. પણ અનાદિ અને સનાતન રહેલા છે. અને જીવાત્માને ભગવાનની પ્રાપ્તિ કરવી હોય તો એની અંદર મોટામાં મોટું વિઘ્ન જો કોઈ હોય તો એ માયા આવરણ છે, જે સનાતન, જે શાસ્ત્રોએ બતાવ્યું. હવે એની અંદર એક સમજણમાં એક આગળ વચનામૃત એક આપણે રેફરન્સ લઈએ હમણાં, કે એની અંદર માયાના બે સ્વરૂપ બતાવ્યા છે, એક જગતની માયા જે વિષયી માયા છે અને એક પરમાત્મા વિષયની માયા છે. જે જગતની માયા છે એને દુઃખ કરતા, વિઘ્ન કરતા અહીંયા સમજવી. અહીંયા મહારાજનો પ્રશ્ન જે છે, જેને ભગવાનની માયા કહી છે તેનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનનો ભક્ત હોય તેને ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે પદાર્થ આડું આવે અને આવરણ કરે તેને માયા કહીએ. મહારાજે બહુ સુંદર, સરળ આ માયાનો વિષય એવો છે કે જેની વ્યાખ્યા તો ઘણી મોટી કરી શકાય, કારણ કે ઘણા સ્વરૂપની અંદર, ઘણી રીતે જીવનની અંદર આપણે એનો અનુભવ કરતા હોઈએ છીએ અથવા તો વિઘ્ન કરતા હોય છે, માયા કરતી હોય છે. પરંતુ બહુ સરળમાં સરળ એની વ્યાખ્યા જો કરવી હોય તો મારા ખ્યાલથી અનેક શાસ્ત્રોમાં એની વ્યાખ્યાઓ કરેલી છે, પણ વચનામૃતમાં મહારાજે જે આ શબ્દો લખ્યા એનાથી સરળ શબ્દ બીજા કોઈ મેં હજુ સુધી વાંચ્યા નથી. આમાં બહુ મહારાજે સરળતાથી બતાવી દીધું માયા એટલે શું. તો કે ભગવાનની પ્રાપ્તિની અંદર જે વિઘ્ન કરતા હોય, જે આવરણ કરતા હોય, જે આની અંદર અંતરાય ઉભા કરતા હોય એનું સ્વરૂપ માયાનું. પછી એ કોઈ પણ સ્વરૂપ હોઈ શકે, એની વાઇડનેસ, એની જે વાઇડરનેસ છે એ યુ કેન ઇમેજિન ટુ એક્સટેન્ડ એની એક્સટેન્ડ. તમે કોઈ એને ઘણી વખત પુત્ર પરિવારના રૂપની અંદર હોય એ આપણને કલ્પના પણ ન હોય કે આ માયા છે. આ વ્યક્તિની વિડંબના એ છે કે આપણે એને ઓળખી શકતા નથી, સમજી શકતા નથી. ઘણી વખત પુત્ર પરિવારના રૂપમાં હોય, ઘણી વખત ધન સંપત્તિના રૂપમાં હોય, ઘણી વખત યશકીર્તિના રૂપમાં હોય, ઘણી વખત કોઈ સત્તાની સ્થિતિના રૂપમાં હોય, ઘણી વખત કોઈ અંતઃશત્રુના રૂપમાં હોય, જે પણ કંઈ, જે તત્વ એ ભગવાનની ભક્તિની અંદર, ભગવાનની પ્રાપ્તિની અંદર વિઘ્ન રૂપ થાય, આવરણ રૂપ થાય, આ એને શાસ્ત્રોની અંદર માયા તરીકે ઓળખાવી છે. હવે અહીંયા જે માયાનું અહીંયા આગળ મહારાજે જે વાત લખી એ માયા જે ભગવાનના સ્વરૂપની અંદર પ્રાપ્તિની અંદર જે આવરણ રૂપ થાય છે એવી જે દુઃખદાયી માયા એની વાત કરી. જોકે આગળ એક વચનામૃતમાં આવે છે લોયાનું દસમું વચનામૃત, એની અંદર મહારાજે એક સુખદાયી માયાનું પણ બહુ સુંદર નિરૂપણ કરેલું છે. ત્યારે હું એ વચનામૃતનું થોડો રેફરન્સ વાંચું એટલે માયાનું સ્વરૂપ આપણે, કારણ કે પ્રશ્નની અંદર માયાનું સ્વરૂપ બતાવ્યું છે કે માયાનું સ્વરૂપ કેવું છે, તો જગતની અંદર જે વિઘ્નકર્તા છે એને માયા જાણવી. આ એક સરળમાં સરળ વ્યાખ્યા આ ગાંઠ બાંધી રાખવા જેવી કે ભગવાનની પ્રાપ્તિની અંદર અંતરાય ઉભો કરે કે વિઘ્ન કરે એનું નામ માયા. પણ માયાનો જો સદુપયોગ કરતા આવડે તો એ માયા સુખદાયી પણ નીવડે છે, એવું વચનામૃતનો પણ એક સાર છે. એટલે આને આની અનુસંધાનમાં વાંચું છું કે જેથી કરીને એનો પ્રાસ આપણે સમજી શકીએ, પ્રશ્નનો અર્થ યથાર્થપણે સમજી શકીએ. અહીંયા જે પ્રશ્ન પૂછ્યો છે એ બંધનરૂપી માયાનું સ્વરૂપ પૂછ્યો છે, અને એટલા માટે મહારાજે ઉત્તર આપ્યો છે કે જે આવરણરૂપ થાય એનું નામ માયા. એ માયાની વ્યાખ્યા આવરણરૂપ માટે બતાવી છે કારણ કે બંધનરૂપમાં જે ભગવાનની મૂર્તિનું ધ્યાન કરતા જે વિઘ્ન કરે એને અહીંયા માયા તરીકે પ્રશ્નની અંદર સંબોધન કરવામાં આવી છે. ઉત્તરની અંદર જ્યારે મહારાજનો એક પ્રશ્ન લોયાના દસમા વચનામૃતમાં આવે છે કે માયા તો કેવળ, શ્રીજી મહારાજ બોલ્યા છે, માયા તો કેવળ દુઃખ, કેવળ દુઃખ છે કે સુખ પણ કંઈક છે, એ પ્રશ્ન છે. પછી મુક્તાનંદ સ્વામીએ કીધું માયા કેવળ દુઃખદાયી છે. મુક્તાનંદ સ્વામીએ કીધું કારણ કે પહેલો વચનામૃતમાં મહારાજ એવું કીધું માયા આવરણ કરે છે એટલે દુઃખદાયી જ હોય, એટલે મુક્તાનંદ સ્વામી એમને યથાર્થપણે ઉત્તર કર્યો કે માયા તો દુઃખદાયી છે કારણ કે ભગવાનની પ્રાપ્તિમાં વિઘ્ન કરે છે, અને આનાથી મોટું દુઃખ શું હોય સંસારમાં કે ભગવાનની મોક્ષ માર્ગની અંદર વિઘ્ન થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે માયામાંથી ઉપજે એવા જે સત્વ રજ અને તમ એ ત્રણ ગુણ, તેમાં જે સત્વગુણ છે તે તો સુખરૂપ કહેવાય છે. શાસ્ત્રોની અંદર માયાના સ્વરૂપની અંદરથી ઉત્પન્ન થયેલા રજ સત્વ અને તમ ત્રણ ગુણ બતાવ્યા છે, એમાં સત્વગુણ છે એને શાસ્ત્રોએ શુભ બતાવેલો છે તો સુખરૂપ બતાવેલો છે, તથા શ્રીમદ ભાગવતમાં કહ્યું જે સત્વમ સદ બ્રહ્મ દર્શનમ, તથા સત્વગુણથી સંપત્તિ તે જ્ઞાન વૈરાગ્ય વિવેક સમાધિક જે છે એવી જે માયા તે કેવી રીતે દુઃખદાયી જાણવી. એટલે મહારાજે જો અહીંયા ટ્વિસ્ટ લીધો, ગહન શાસ્ત્રોને એટલા માટે ગણ્યું છે કે આગળ એક બાજુ એને વિઘ્નરૂપ બતાવ્યું છે, અહીંયા મહારાજ હવે એ જ વાતને ઊંધી રીતે પ્રતિપાદિત કરવા પ્રયત્ન કરે છે. એટલે ઘણા વાંચન કરનારને સાંભળનારને ઘણી વખત મનમાં કન્ફ્યુઝન ઉભું થાય કે ભાઈ માયાને સારી જાણવી કે દુઃખદાયી જાણવી કે સુખરૂપ જાણવી, આ મનમાં દુવિધા આવે. પણ બંને વાતનું કોન્ફ્લિક્ટ નથી, બંને પ્રશ્ન અને બંને ઉત્તર એ આપમાં એની અંદર કોઈ કોન્ફ્લિક્ટ નથી, ખાલી આપણી સમજવાની શક્તિને આપણે થોડી એને પોલિશ કરવાની જરૂર છે. મહારાજની મૂર્તિની અંદર માયાનું સ્વરૂપ શું છે, તો માયાની અંદર ત્રણ ગુણ રહેલા છે. મુખ્ય પહેલા માયાનું સ્વરૂપ સમજવું પડશે, રજ સત્વ અને તમ ગુણ જે માયાથી ઉત્પન્ન થાય છે એનાથી જીવાત્માની અંદર અહંકાર આદિ જે બધા તત્વો જે ઉત્પન્ન થાય છે એનાથી જીવાત્માની પ્રકૃતિ બને છે, અને એનાથી જીવાત્મા કર્મ કરે છે. હવે આ કર્મ કરવાની અંદર પોતાની પ્રકૃતિ આદિ જે આવરણ જે છે એની અંદર શુભ પણ બતાવ્યા છે પ્રકૃતિની અંદર, અને અશુભ પ્રકૃતિ પણ બતાવી છે. અને એની અંદર શાસ્ત્ર આદિમાં જે લખ્યું કે સત્વગુણ આદિ જે સંપત્તિ તે જ્ઞાન વૈરાગ્ય વિવેક સમાધિ જે છે એ બધા સદગુણ સત્વ તત્વથી, એટલે જે સત્વગુણ છે એનાથી ઉત્પન્ન થયેલા છે, અને એનાથી જીવાત્માને શુભ વિચાર આવે છે, શુભ કાર્યો થાય છે. વચનામૃતમાં એક ઠેકાણે આવે છે કે મહારાજનું જયારે ધ્યાન કરતા હોય જો સત્વગુણ વર્તતો હોય શરીરની અંદર તે વખતે તે સમય તો મહારાજની મૂર્તિનું સુખ આવે, પણ જો તમોગુણ વર્તતો હોય તો ભગવાનનું ધ્યાન કરતા હોય પણ એ સુખ આવતું નથી, એ મહારાજની મૂર્તિની અંદર એ આપણને આનંદ આવતો નથી કારણ કે ગુણ પ્રધાન થઈ ગયો છે. અને એટલા માટે બ્રહ્મસ્થિતિને હવે અહીં અનુસંધાન જો જોઈએ તો બ્રહ્મસ્થિતિ કોણે બતાવી, તો કે આ ત્રણેય ગુણથી પર થઈ ગયા ત્યારે બ્રહ્મસ્થિતિ થઈ છે, ત્યારે પરબ્રહ્મની અંદર ઉતરો થયા છે. એટલે એ લેવલની જ્યારે વાત આવે ત્યારે એ અનુભૂતિ થાય, પણ જ્યાં સુધી બદ્ધ અવસ્થામાં છીએ, જ્યાં સુધી દેહ અવસ્થામાં છીએ ત્યાં સુધી તો આપણને આ ત્રણેય ગુણમાંથી આપણે એની અંદર રહેવાનું છે. એટલે એના અનુસંધાને અહીંયા પ્રશ્ન પૂછ્યો, તો જે આવરણ માટે જે ભગવાનની મૂર્તિમાં આવરણરૂપ થાય છે એ માયા દુઃખરૂપી છે. પણ પછી મહારાજ કે મોક્ષને કરે એવી જે વિદ્યારૂપ માયા તે કેવી રીતે છે, પછી એ પ્રશ્ન સાંભળી મુક્તાનંદ સ્વામી આદિ સર્વ પરમહંસ બોલ્યા છે, હે મહારાજ એનો ઉત્તર તો અમથી થાય નહીં, અને એનો ઉત્તર તો કૃપા કરીને તમે જ કરો. પછી શ્રીજી મહારાજે કહ્યું જેમ યમરાજનું જે રૂપ છે તે તો પાપી જીવને અતિ ભયાનક અને વિકરાળ જણાય છે, તથા મોટા મોટા દાંત અને મોટું મોઢું ભયાનક દેખાય છે, તથા કાજળ જેવા કાળું અને પર્વત જેવું મોટું અને કાળ જેવું ભયાનક એવું સ્વરૂપ દેખાય છે, અને પુણ્યવાળો જે જીવ તેને તો તે યમરાજનું સ્વરૂપ રૂપ અતિશય સુખદાયી વિષ્ણુના જેવું જણાય છે, તેમ માયા છે તે જ ભગવાનથી વિમુખ છે તેને તો અતિ બંધન કરનારી છે અને અતિ દુઃખદાયી છે, અને જે ભગવાનના ભક્ત છે તેને તો એ માયા અતિશય સુખદાયી છે, અને તે માયાનું કાર્ય જે ઇન્દ્રિયો અંતકરણને દેવતા તે સર્વને ભગવાનની ભક્તિ અતિ પુષ્ટ કરે છે, માટે તે ભગવાનના ભક્ત તો માયા દુઃખદાયી નથી પરંતુ સુખદાયી છે. મહારાજે બહુ સુંદર એનો ઉત્તર આપ્યો. માયાનું સ્વરૂપ અહીં આપણે સમજાવશે, કારણ કે પ્રશ્ન એવો જ છે. પ્રશ્ન એવો, પહેલા હું ફરી પ્રશ્નને ઉપર ધ્યાન દોરું આપ સૌનું, કે જેને ભગવાનની માયા કહે છે તેનું રૂપ શું છે, માયાનું સ્વરૂપ શું છે. એટલે અહીં આગળ આ બંને વચનામૃતને સમન્વય કરીને વાંચવા સમજવા જરૂરી હતા કે મહારાજે અહીંયા ઉત્તર એવો કર્યો છે કે માયા ભગવાનની ભક્તિની અંદર આવરણ રૂપ થાય છે, એનું નામ માયા. એટલે આ એક બહુ બ્રોડ એનો આન્સર થયો છે, જેની વિશાળતા કે જે આવરણ મધ્ય ભગવાનની મૂર્તિની અંદર જે વિકલ્પ ઉભો કરે કે જે ક્યાંક એક અંતરાય ઉભો કરે એને મહારાજે માયા બતાવી છે. પણ એ માયા માટે ભક્ત માટે કેવી એનું સ્વરૂપ છે ને અભક્ત માટે કેવું હોય, અથવા તો સંસારી જીવ માટે કેવું હોય ને ભક્ત માટે કેવું હોય એને સમજવું હોય તો આપણે લોયાનું જે વચનામૃત એની અંદર મહારાજે કીધું કે યમરાજાનું દ્રષ્ટાંત મહારાજે દીધું કે યમરાજાનું સ્વરૂપ જે પાપી જીવ હોય એને તો કેવું વિકરાળ દેખાય છે, એને તો અતિ ભયાનક અને ભયજનક દેખાય છે. પણ એ જ જ્યારે ભગવાનના ભક્ત હોય, જે સાત્વિક જીવાત્મા હોય, જે પુણ્યશાળી જીવાત્મા હોય, એને તો સ્વરૂપ ભગવાનના જેવું દેખાય છે, વિષ્ણુ જેવું, એટલે કે દેવ જેવું એનું સ્વરૂપ શાસ્ત્રોની અંદર વર્ણન કરેલું છે. ત્યારે એવા એવા સ્વરૂપની એ જીવાત્માને એનું દર્શન થાય છે અને એનાથી ભય પામતો નથી, કારણ કે પોતાનું અંતઃકરણ એનું કેવું છે, એ અંતઃકરણ પવિત્ર કર્યું છે, માટે એને પરમાત્મા એ યમરાજાનું સ્વરૂપની અંદર એવું વિકારપણું અથવા તો વિકરાળપણું દેખાતું નથી, એનું પોતાનું અંતઃકરણ એ પવિત્ર છે. એમ મહારાજનું જે ભગવાનનો ભક્ત હોય, કેવો ભક્ત, ભક્તના લક્ષણ આગળ આપણે સમજીશું, તો ભક્ત જે પરમાત્માની ભક્તિ માર્ગની અંદર પ્રેરેલો છે એ ભગવાનના યોગે કરીને પોતાના મન અંતઃકરણ ઇન્દ્રિયોને એ ભગવાનમય કર્યા છે, અમાયિક કર્યા છે, પવિત્ર કર્યા છે, ત્યારે એવા ભક્તને માટે જે માયા છે એ ભગવાનના સ્વરૂપની અંદર હેત કરાવનારી છે. કારણ કે માયાનો જ અંગ છે, માયાનો અર્થ આપણે વ્યાખ્યા કરી છે, માયા બંધાણી. મહારાજને આપણે કીર્તન પણ કહીએ છીએ ભગવાનની માયા લાગી, તો એ માયા લાગીનો અર્થ શું થાય કે ભગવાનના સ્વરૂપમાં જીવાત્માને હેત થયું, બંધન થયું. પણ એ કોણામાં થયું, તો કે અમાયિક એવા પરમાત્મા, સનાતન શાશ્વત એવા પરમાત્માના સ્વરૂપની અંદર હેત થયું છે, તો એ સુખદાયી નીવડી છે, એની અંદર બંધન મોક્ષ માર્ગમાં વિઘ્ન કરનાર નથી. એ જો માયા વિષયોમાં ભેદ કરાવે અને વિષયોની અંદર જીવની અંદર આસક્તિ જો કરાવે તો એ બંધનરૂપ થાય છે. એટલે અહીં આગળ વચનામૃતની દ્રષ્ટિએ જે માયાનું સ્વરૂપ છે એ બંધન કરતા છે, ભગવાનના સ્વરૂપની અતિરિક્ત જ્યાં હેત કરાવે ત્યાં એ માયા આવરણરૂપ અને દુઃખ કરતા છે, અને એ જે આવરણ ઉભી કરે એનું નામ જ અહીં આગળ માયા બતાવ્યું છે. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂત દેહ મૂકીને ભગવાનના ધામમાં જાય ત્યારે તે કેવા દેહને પામે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મકુળને આશરે તેવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે, અને જ્યારે દેહને મૂકીને ભગવાનના ધામ પ્રત્યે જાય છે ત્યારે કોઈ તો ગરુડ ઉપર બેસીને જાય છે અને કોઈ તો રથ ઉપર બેસીને જાય છે અને કોઈ તો વિમાન ઉપર બેસીને જાય છે. એવી રીતે ભગવાનના ભક્ત ભગવાનના ધામમાં જાય છે અને તેને યોગ સમાધિવાળા છે તે પ્રત્યક્ષ દેખે છે. માયાનું આવરણ જો આપણે પાર કરીએ એટલે પછી પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની પ્રાપ્તિ આપણને થાય. એટલે પછી પ્રશ્ન આવ્યો, અનુક્રમની અંદર મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂત દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે તે કેવા દેહને પામે છે? પહેલા ભક્તો, પ્રશ્ન બહુ સરળ હતો કે જીવાત્મા આ ત્રણ શરીર તો મૂકી દીધા, કયા ત્રણ શરીર? વાહ, બ્રહ્મસ્થિતિને પામ્યા. મેં કીધું ને પરમ થઈને. હા, ભાઈ થોડું ઇન્વોલ્વમેન્ટ રાખજો તો મને ખબર પડે, કારણ કે આ તમારે કઠણ છે એવું નહીં, મને કઠણ છે, બરાબર? પણ ઇન્વોલ્વમેન્ટ રાખશો તો થોડું આ તમને સરળ થશે, મને પણ થોડું સરળ થશે. આમાં મારે શીખવાનું છે ને તમારે શીખવાનું છે. આ ભગવાનનું એવું સુંદર શાસ્ત્ર મહારાજે અથાક પ્રયત્ન કરી અને નંદસંતોએ મંથન કરી અને આનું આપણને અમૃત આપ્યું છે, તો આપણે આનું પાન કરવાનો થોડો આનંદ લઈએ. ત્યારે મહારાજે પ્રશ્ન પૂછ્યો જે મુક્તાનંદ સ્વામી, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂત દેહને મૂકીને, એટલે આ સ્થૂળ શરીર મૂકે છે, પણ સ્થૂળની સાથે સાથે ભગવાનના ધામની પ્રાપ્તિનો પ્રશ્ન છે, એટલે બીજા કયા દેહ મૂકવાના પણ જરૂરી છે. ભગવાનના ધામમાં ક્યારે જવાય? ત્રણેય દેહની અવસ્થા જ્યારે જીવાત્મા કારણ શરીરનું જ્યાં સુધી નાશ નથી થતો ત્યાં સુધી બંધન મુક્ત થતું નથી, એવું શાસ્ત્રનો મત છે. એટલે અહીંયા આગળ શબ્દ એક જ લખ્યો છે. મેં પહેલા બે વાત કરી હતી, પહેલા જેટલો પ્રશ્નને જેટલો સરળતાથી સમજશો એટલું જ તમને વિષયની અંદર તમને ઇન્ટરેસ્ટ આવશે અને એટલો જ ઉત્તર પણ સરળતાથી સમજી શકાશે અથવા તો વિષયવાર સમજી શકાશે. પ્રશ્ન અહીંયા એટલો મૂકે, ભગવાનનો ભક્ત જ્યારે પંચભૂત દેહને મૂકીને ભગવાનના ધામમાં જાય છે ત્યારે કેવા દેહને પામે છે? શરીરનો પ્રશ્ન ખાલી પંચભૂતિક શરીરનો જ વાત કરી છે, પણ અંદર પેલા બંને સૂક્ષ્મ અને કારણ શરીરનો પણ સમાવેશ થયો છે, કારણ કે ધામમાં જવાની વાત લખી છે. અને જ્યારે ત્રણ શરીર જ્યારે ત્રણેય નાશ પામ્યા હોય ત્યારે જ બીજું કયું શરીરની પ્રાપ્તિ થાય એ પ્રશ્ન ઉપસ્થિત થાય કે ત્રણ શરીર બતાવ્યા, શરીર જીવાત્મા માટે ત્રણ શરીર છે, સ્થૂળ સૂક્ષ્મ અને કારણ. હવે ત્રણેયનો જો નાશ થઈ ગયો હોય તો બ્રહ્મસ્થિતિને પામે છે, અને એ ત્યારે દેહ કેવો હોય છે, એ દેહ કેવો હોય છે, એની અવસ્થા કેવી હોય છે, એની અંદર એની અત્યારે આપણી આ જે શરીર દેખાય છે આવું જ હોય છે, હાડમાસનું બનેલું, પંચભૂતનું બનેલું, કે સૂક્ષ્મ અવસ્થાની અંદર જેમ હોય છે તેવું શરીર હોય છે, કે કારણ અવસ્થાની અંદર જેવું શરીર હોય છે એવું હોય છે, કે જ્યાંથી સંકલ્પ વિકલ્પની ઉત્પત્તિ શાસ્ત્રોએ બતાવી છે, તો એવું કેવા પ્રકારનું શરીર છે જ્યાં બધું વિરામ પામે? કારણ કે એમાં તો સંકલ્પ, મેં પહેલી વાત કરી, ભગવાનનો ઓતપ્રોત થઈ ગયા પછી જીવાત્માનું પોતાનું અસ્તિત્વ કે પોતાનો સંકલ્પ વર્તતો નથી, જુદી એની અસ્તિત્વ પોતે નથી વર્તતો, એ ભગવાનમય થઈ જાય છે. એવી પ્રાપ્તિ કરવી હોય તો પોતાના દેહની અવસ્થા કેવી રીતે અલગ જાણવી? એટલે એના માટેનો પ્રશ્ન છે કે કેવો થાય. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે આનો ઉત્તર પણ બહુ સમજવા જેવો છે. મેં પહેલા પણ વાત કરી હતી કે જે જે શબ્દો ભગવાને લખ્યા છે બહુ સમજી વિચારી અને જરૂરી લખ્યા છે, જીવાત્માને માટે, પરિપૂર્ણતા પ્રાપ્તિ માટે, યથાર્થ વસ્તુને સમજવા માટે આ જરૂરી છે. એટલા માટે મહારાજે પહેલો શબ્દ વાપર્યો ધર્મકુળને આશ્રિત. આ સંપ્રદાયના ભક્તો માટેનો જે શાસ્ત્ર લખેલો છે અને એટલા માટે આનો પ્રાય આપણે આપણા સંપ્રદાયની મર્યાદામાં રહીને જે શીખીએ તો જ એનો યથાર્થ આપણે અર્થ જાણીએ, કારણ કે આનું ઉદબોધન કરનારા ભગવાન સ્વામિનારાયણ સ્વયં છે. આ સાંભળનારા અક્ષરધામના મુક્તો છે જેને આ વસ્તુને સમજ્યા, પચાવી અને આપણને શાસ્ત્રમાં દોહન કરીને આપેલી છે. ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે તે ભગવાનની ઈચ્છાએ કરીને બ્રહ્મમય દેહને પામે છે. જે દેહની અંદર કોઈ પ્રકારનો વિકાર નથી, કોઈ પ્રકારની કોઈ વૃત્તિ નથી, કોઈ પ્રકારની જે આસક્તિ પણ અથવા તો માયાના જે ત્રણેય ગુણ જે રજ સત ને તમ એનો જેનો પર ભાવ નથી, એવો જે દેહ જેને બ્રહ્મમય દેહ કીધો છે એવા દેહને જીવાત્મા પામે છે, જેને બ્રહ્મરૂપ કીધું, શાસ્ત્રે બ્રહ્મરૂપ કીધું છે, બ્રહ્મમય દેહને પામે છે અને એ ભગવાનની છે. હવે અહીં આગળ એક એક શબ્દનું થોડું વિશ્લેષણ કરીએ તો આપણને યથાર્થ પહેલું મહારાજે યોગ્યતા બતાવી કેવો ભક્ત હોય. અહીંયા આગળ મહારાજે લખ્યું ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત, એટલે જીવાની અંદર આપણે વસ્તુ આપણે સંપ્રદાયની પરંપરા જે મહારાજે સ્થાપિત કરી છે એ આશ્રિત એ પરંપરા પ્રમાણે એનો ધર્મકુળ પાસે જે પોતાના આચાર્ય હોય એની પાસે મંત્ર દીક્ષા લઈ અને આશ્રય કરીને જ્યારે મહારાજ બિરાજતા હતા ત્યારે મહારાજ સ્વયંનો આશ્રિત કરનાર અને ત્યાર પછી જેમ સત્સંગી જીવનની અંદર મહારાજે કીધું કે અમે અમારા ઠેકાણે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજી મહારાજની અમે સ્થાપના કરી છે, તો એ અયોધ્યા પ્રસાદજી રઘુવીરજી મહારાજ અને ત્યાર પછી સત્સંગી જીવનમાં લખ્યું એતદ્યો એતદ વંશાનામ કરિષ્યંતિ આશ્રયમ, આ અને આમના પછી એમના વંશના થનાર જે આચાર્યનો જે આશ્રય કરશે એને ભગવાન ધામની પ્રાપ્તિ કરાવશે. એટલે જે યોગ્યતા દરેક શાસ્ત્રોનો સમન્વય કરી વચનામૃતને જો સમજવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા મહારાજે લખ્યું ધર્મકુળને આશ્રિત, ઘણા આનો એવો અર્થ કહે છે કે ત્યારે ધર્મકુળ નહોતું એ વાત તદ્દન ખોટી છે, કારણ કે મહારાજ સ્વયં ધર્મકુળ હતા. આ વાતને આ મોક્ષની પ્રથાનો પ્રારંભ જ મહારાજે જયારે કરાવ્યો ત્યારે મહારાજ સ્વયં પોતે ધર્મકુળ હતા અને એ ધર્મકુળની મહારાજે પરંપરા જ અગ્રેસર કરેલી છે. શિક્ષાપત્રીની અંદર આગળ વચનામૃતમાં એક જગ્યાએ આવે છે કે ગુરુ પરંપરા અવશ્ય જાણવી, એની અંદર પણ મહારાજે, હું એ વચનામૃત જયારે વાંચીશ ત્યારે એનું વિશ્લેષણ કરીશ, પણ અત્યારે ખાલી સંક્ષિપ્ત એક રેફરન્સના સ્વરૂપની અંદર આ વચનામૃતને હું ત્યારે નોંધ લઉં છું કે મહારાજે કીધું કે અમારા ગુરુ એવા રામાનંદ સ્વામી, એમના ગુરુ રામાનુજાચાર્ય અને અમે સ્થાપિત કરેલા એવા અમારા પુત્ર રઘુવીરજી મહારાજને, અયોધ્યા પ્રસાદજી મહારાજને, એમના વંશમાં થનાર આચાર્ય. હવે અહીંથી મહારાજે વંશ પરંપરા મહારાજે સ્થાપિત કરી, અમે અમારા પછી રઘુવીરજી મહારાજ, અયોધ્યા પ્રસાદજી મહારાજને, એમના વંશમાં થનારા જે આચાર્યો, એટલે એ વાતને એ કન્ટિન્યુટી એની જે અવિરતતા જે છે એ અસ્તિત્વમાં ભગવાનના સમકાલીન સમયથી આવી હતી. આ વચનામૃત લખાણું ત્યારે પણ મહારાજને ધર્મકુળ હયાત હતું, સંપ્રદાયની અંદર અસ્તિત્વમાં હતું, અને ત્યાર પછી અવિરતપણે એ ધર્મકુળની અસ્તિત્વ અહીંયા આગળ રહેલું છે. અહીંયા અમારું કુળ છે એટલે એનો વખાણ કરું છું, એવું કોઈ મિથ્યા કોઈ બીજા વિચાર ન કરશો. પરંતુ મહારાજના જે શબ્દો છે એનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે જે શાસ્ત્રો, સત્સંગી જીવન, વચનામૃત, શિક્ષાપત્રી એનો સમન્વય જો કરીએ તો આનો આ જ અર્થ થાય, આનાથી અન્ય અર્થ કોઈ બીજો થઈ શકે નહીં. એટલા માટે અર્થ અહીંયા સમજવો જરૂરી છે. ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત, અહીંયા મહારાજે બીજી યોગ્યતા બતાવી કે કેવો હોય, તો ભગવાનનો ભક્ત હોય. ભગવાનના ભક્તની વ્યાખ્યા મહારાજે સુંદર કરી છે ગરડા પ્રથમના. ભગવાનનો ભક્તનું લક્ષણ મહારાજ, ભક્તની વ્યાખ્યા આપણે સમજીએ, ભગવાનનો ભક્ત કોણે કહેવાય? તો દેહને મિથ્યા જાણે અને પોતાના આત્માને સત્ય જાણે, અને પોતાના જે સ્વામી તેને ભોગવ્યાને જે પદાર્થ તેને પોતાને ભોગવાને અર્થે ઈચ્છે નહીં, અને પોતાના સ્વામીનું ગમતું મૂકીને બીજું આચરણ કરે જ નહીં, એવો હોય ને હરિનો દાસ કહેવાય. અને એ હરિનો દાસ હોય તે દેહરૂપે વર્તે તે તો પ્રાકૃત ભક્ત કહેવાય. ત્યારે કોણ મહારાજ અહીંયા વ્યાખ્યા એટલા માટે અમે રેફરન્સ આપને અત્યારે વાંચ્યો કે ભક્તની વ્યાખ્યા સમજવી પડશે. જ્યાં સુધી ધર્મકુળને આશ્રિત એવો ભગવાનનો ભક્ત, ભગવાનનો ભક્ત જ્યાં સુધી નથી થવો, તો ભક્તપણું કોણે કીધું? જીવનની અંદર આપણે ઘણી વખત બાહ્ય ચિહ્નથી પોતાની જાતને ભક્ત તરીકે ઓળખાવીએ છીએ. કોઈ તિલક ચાંદો કરતા હશે, કોઈ ત્રિપુંડ કરતા હશે, કોઈ વૈષ્ણવી તિલક કરતા હશે, કોઈ બીજા પોતાના ચાંદલો કાલી કેવળ કરતા હશે, કોઈ ગળાની અંદર રુદ્રાક્ષ પહેરતા હશે, કોઈ માળા પહેરતા હશે, કોઈ બેવડી કંઠી પહેરતા. આ બધા બાહ્ય ચિહ્નો છે, અને એ ચિહ્ન માત્ર કરીને પોતાની જાતને ભક્ત સંજ્ઞામાં ઓળખાવતા હશે. હું કોઈનો ખંડન કે કોઈનો વિરોધ એ પ્રથાનો નથી કરતો કે એ વસ્તુનો નથી કરતો, એ આવશ્યક છે. પણ હકીકતમાં મનની વૃત્તિ, ભક્તપણા માટેની જે પરમ આવશ્યકતા છે, એ પ્રથમના 11મા વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર રીતે વર્ણન કરી છે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનનો એકાંતિક ભક્ત કેને કહીએ? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તેને એકાંતિક ભક્ત કહેવાય. શું ભક્તનું લક્ષણ બતાવ્યું? આ બે વચનામૃતના આપણે પ્રમાણ હમણાં જોયા. એની અંદર એક તો પહેલું લક્ષણ એ બતાવ્યું કે પોતાના સ્વામીને ભોગવાનું છે તે ભોગવવા ઈચ્છે નહીં, ને પોતાના સ્વામીને ગમતું મૂકી બીજું આચરણ કરે નહીં. એક અહીંયા લક્ષણ શું બતાવ્યું? ભગવાનના ભક્ત હોય એ પોતાના સ્વામી એટલે પોતાના આરાધ્ય ઈષ્ટદેવ એને ગમતું મૂકીને. જો આની વ્યાખ્યા તો ઘણી લાંબી થઈ શકે, પણ સરળતાથી સમજાય એવા શબ્દો છે એટલે હું એને બહુ સ્ટ્રેચ નથી કરતો. ભગવાનની ગમતું મૂકીને, પોતાના આરાધ્ય ઈષ્ટદેવને પોતાના સ્વામીને ગમતું મૂકીને બીજું આચરણ કરે નહીં, એમાં સર્વ પ્રકારનું આચરણ આવી ગયું. કેવું આચરણ કરવું? ભક્તનું લક્ષણ કેવું હોય? કે ભગવાનની જે ઈચ્છા છે એને મૂકીને બીજું કોઈ આચરણ, ગમે તેટલું શ્રેષ્ઠ હોય, ગમે તેટલું ઈષ્ટ હોય, ગમે તેટલું સારું હોય, ગમે તેટલું મોંઘું હોય, ગમે તેટલું જગતમાં યશ અપાવનારું હોય, ગમે તેટલું સુખને અપાવનારું હોય, પણ ભગવાનનું ગમતું નથી. આ એક બહુ સર્વવ્યાપી વ્યાખ્યા, દરેક સંપ્રદાયોની અંદર, શાસ્ત્રની અંદર ભક્તની માટે આ જ વ્યાખ્યા અભિભૂત છે. આ પ્રમાણિક શાસ્ત્રની વ્યાખ્યા છે કે એવું જેવું જીવન જેને કર્યું હોય કે જે બીજાની અંદર ભગવાનની ઈચ્છાને મૂકીને બીજું, ગમતાને મૂકીને બીજું કરે નહીં. અને બીજી વ્યાખ્યાનો જેને ભગવાન વિના બીજી કોઈ વાસના ન હોય, ભગવાન સિવાય બીજા કોઈ વિષયની, કોઈ પદાર્થની કોઈ વાસના ન હોય, અને તે પોતે બ્રહ્મરૂપ માનીને, આગળ પણ આપણે વાત સમજ્યા, બ્રહ્મરૂપ દેહને પામે એટલે કે પોતાના આત્માને નિર્વિકાર કરીને, દરેક રીતે નિર્લેપ કરીને, ત્રણેય ગુણથી, ત્રણેય તત્વના સત્વરજને તમ ગુણથી પર સમજીને, એટલે એવી સ્થિતિને ઉત્પન્ન કરી, એવા પોતાના આત્માને કેળવીને જ્યારે બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય, જે ભગવાનની ભક્તિ પરાયણ જેને થયું હોય, ભક્તિના પણ 9 પ્રકાર, સેવા ભગવાનની પ્રીતિએ કરીને પછી 9 પ્રકારની ભક્તિ બતાવી છે, એની અંદરથી કોઈ પણ અંગને જે પોતાને અનુસરતો હોય અને એ કરીને ભગવત પરાયણ જે જીવન જીવતો હોય, એ ભક્તનું સ્વરૂપ બતાવ્યું. એટલે માત્ર ઘણા એમ વિચારે કે અમે જોડે આંટા મારીએ છીએ એટલે અમે અક્ષરધામના અધિકારી, એવું પણ નથી. મહારાજ ધર્મકુળની જોડે આંટા મારતા હોય ને પછી ધર્મ નિયમ, એવું પણ નથી. ભગવાનનો ભક્ત શબ્દ અહીં આગળ વાપર્યો છે એટલે બંનેનું આવશ્યક પણ બતાવ્યું કે અને કોઈ એવું માનતો હોય કે અમે ભગવાનનું ભજન કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, એટલે અમારે આશ્રયપણાની જરૂર નથી, તો એ પણ અહીંયા આગળ ચાલે નહીં. બંનેનું સમન્વય કર્યું, એક તો આશ્રયપણું અને બીજું ભક્તિનું અંગ. એને પણ મહારાજ કીધું કે એને જેને સબળ કરીને રાખ્યું હોય, તો એવો જે ભગવાનનો ભક્ત તે ભગવાનની ઈચ્છા કરીને આટલી આપણે સ્થિતિ મેળવ્યા પછી પણ આપણે સ્વતંત્ર નથી ભગવાનના ધામમાં હળી કાઢીને પહોંચી જઈએ. આપણે એવું ભગવાનનું ધામ રેડવું નથી ને એવી આપણી કેપેસિટી પણ નથી. એટલે અહીંયા આગળ મહારાજે શબ્દ વાપર્યો, ધર્મકુળના આશ્રિત હોય, ભગવાનનો ભક્ત હોય. ભક્તની વ્યાખ્યા આપણે સમજ્યા કે ભક્તિપરાયણ જેને જીવન જીવેલું હોય, બીજી કોઈ વાસના ન હોય, કેવળ ભગવાનને મેળવવાની પ્રાપ્તિની જ એક અપેક્ષા હોય, એવું જેનું સમજણ છે, જીવન છે, એવો જે ભગવાનનો ભક્ત જ્યારે ભક્તિપરાયણ ભક્તિ કરતો હોય, તે ભગવાનની ઈચ્છાએ કરીને, એને જ્યારે પરમાત્માની ઈચ્છા થાય, પરમાત્માનો રાજીપો એના ઉપર ઉતરે, ત્યારે એ બ્રહ્મમયને દેહને પામે છે. અને જ્યારે આ શારીરિક એટલે સાંસારિક દેહને જ્યારે મૂકે છે, મૂકીને ભગવાનના ધામ પ્રત્યે એ જાય છે. અને આ વસ્તુનું પ્રમાણ શું કે આ ભગવાનના ધામમાં જાય છે? તો મહારાજે આગળ લખ્યું, તે કોઈ તો ગરુડ ઉપર બેસીને જાય છે, તો કોઈ વિમાન ઉપર રથમાં બેસીને જાય છે, કોઈ વિમાનમાં ઉપર બેસીને જાય છે, અને એ રીતે ભગવાનનો ભક્ત ભગવાનના ધામમાં જાય છે. તેને યોગ સમાધિવાળા, જે સિદ્ધ દશાને પામેલા એવા યોગ સમાધિવાળા, તે પ્રત્યક્ષ જોવે છે. એટલે એને પ્રત્યક્ષ અને પ્રમાણની જરૂર હોય નહીં. ઘણી વખત આપણને જે નજરે દેખાતું હોય, હવે એનું શું પ્રમાણ આપવું? જે નજરે વસ્તુ દેખાતી હોય, એટલે આ વસ્તુને મહારાજે એટલી સરળ અને સહજ કરી કે આ નજરે દેખાય છે. આ તમે યુ કેન નોટ ઓનલી ઇમેજિન બટ યુ કેન રિયલાઇઝ. તમે આ વસ્તુને ખાલી કલ્પના કરવાની જરૂર નથી, ભગવાનના ધામમાં ગયા હશે એવું હશે પણ હું નથી રહેવા દીધું. મારે જે કીધું, જાય છે, અને લોકો એને જે પણ યોગ સમાધિ વાળા છે એ પ્રત્યક્ષ એને જોવે પણ છે. એટલે આ વસ્તુનું હકારપણું એનું અહીંયા આગળ મહારાજે પ્રતિપાદિત કર્યું. એટલે પ્રશ્નનો ઉત્તર અહીંયા મહારાજે કર્યો કે જે ભગવાનના ભક્ત જ્યારે પંચભૂત દેહનો ત્યાગ કરે ત્યારે કેવા દેહને પામે છે, ત્યારે એનો ઉત્તર મહારાજે બહુ સરળ અને સુંદર સરસ રીતે સમજાવ્યો કે ધર્મકુળને આશ્રયપણાની વાત કરી, ભગવાનના ભક્તની વાત કરી, અને એ જ્યારે ભગવાનની ભક્તિમય જીવન જીવતો હોય ત્યારે ભગવાનની કૃપા એના ઉપર થાય, અને કૃપા દ્રષ્ટિએ ભગવાનની જ્યારે એના ઉપર થાય ત્યારે પંચભૂત દેહનો ત્યાગ કરી બ્રહ્મમય દેહને પામી અને ભગવાનના ધામની એ જીવાત્મા ગતિ કરે છે, અને યોગ સમાટીવાળાને પ્રત્યક્ષ જોવે છે, આવું પ્રમાણ મહારાજે આપ્યું. પછી હરિભક્ત ઠક્કર હરજીએ શ્રીજી મહારાજને પૂછ્યું છે, કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે. પેલા ભક્તો, અહીંયા આપણે ધામનું અહીંયા આગળ પ્રસંગ આવ્યો છે, એટલે એક પ્રસંગ લઈ લો. એક ધામ ઉપર મહારાજે ધામની વ્યાખ્યા પણ બહુ સુંદર કરી છે. તે ધામ કેવું છે? ભગવાનનું ધામ એટલે તે ધામ, ભગવાનનું ધામ તો સનાતન છે, નિત્ય છે, અપ્રાકૃત છે, સચ્ચિદાનંદ છે, અનંત છે અને અખંડ છે. અને દ્રષ્ટાંતે કરીને કહીએ તો જેમ પર્વત અને વૃક્ષાદિ સહિત અને મનુષ્ય પશુ પક્ષી સહિત કે આકૃતિ તેણે પણ સહિત એવા જે આ સમગ્ર પૃથ્વી તે કાચની હોય, અને આકાશને વિશે જે સમગ્ર તારા તે સર્વ સૂર્ય હોય, અને પછી તેને તેજે કરીને સમગ્ર આકૃતિએ સહિત કાચની પૃથ્વી જેવી શોભે તેવી શોભાએ યુક્ત ભગવાનનું ધામ છે. એવું જે ધામ તેને ભગવાનના ભક્ત તે સમાધિને વિશે દેખે છે, અને દેહ મૂક્યા પછી તે તેજોમય જે ભગવાનનું ધામ તેને પામે છે. આપણે આગળ અહીંયા વાત કરી ભગવાનના ધામ તે કેવું છે, તેની મહારાજે પવિત્રતા તેની દિવ્યતાનું અહીંયા વર્ણન મહારાજ કર્યું, તે ધામ કેવું છે. જોકે આગળ વચનામૃતની અંદર ભગવાનના ધામની વ્યાખ્યા કરતા અનેક વચનામૃતો છે, અને એ તમામ વચનામૃતની અંદર ભગવાનના ધામનો મહારાજે મહિમા અને એનો ઉદ્દેશ બતાવેલો છે. કે ક્યાંક એને ગોલોક તરીકે બતાવ્યું છે, ક્યાંક વૈકુંઠ તરીકે બતાવ્યું છે, ક્યાં તો ગોલોકની મધ્ય એવું જે અક્ષરધામ એ રીતે વર્ણન કરેલું છે, અને એની એની દિવ્યતા બતાવી છે, ત્યાંનું એની પવિત્રતા કેવી છે, એનો ભાવ કેવો છે, ખૂબ વર્ણવેલું છે. પણ અહીંયા મહારાજે બહુ સુંદર એક વ્યાખ્યા ટૂંકમાં કરી કે જે એટલું બધું તેજની અહીંયા અપરંપાર અહીંયા આગળ તેજનો સમૂહ રહેલો છે, કે જેમ આ સમગ્ર પૃથ્વી કાચની હોય અને જેટલા તારા દેખાય છે એ સૂર્ય હોય, ને એના પ્રકાશથી જેમ દૈદીપ્યમાન જેવું થયું હોય અને આખું વાતાવરણ, એવું એ અક્ષરધામની અંદર તેજ છે, અને એ તેજની મધ્યે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની સાકાર દિવ્ય મૂર્તિ બિરાજે છે. જે મૂર્તિનું આપણે ચિંતન કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, ઉપાસના કરીએ છીએ, એ જ મૂર્તિ આપણને જ્યારે પૃથ્વીલોકની અંદર મનુષ્યાકૃતિની અંદર દેખાતી હોય, ત્યારે નન્નાટ્ય કરતે દેખાતી હોય, ત્યારે એ જ પરમાત્માનું સ્વરૂપ સૌમ્ય સ્વરૂપે એ આપણી વચ્ચે રહેતું હોય છે. અને આ બંને સ્વરૂપની એકાત્મતા શાસ્ત્રોએ બતાવી છે. એટલે ભગવાનના ધામની પ્રાપ્તિ જે મહારાજે કરી. પછી કેટલાક તો ઘણા દિવસ સત્સંગ કરે છે પણ તેના જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગરાડ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગરાડ પ્રીતિ થતી નથી, તેનું શું કારણ છે? પહેલા ભક્તો એક સહજ સ્વભાવ પ્રકૃતિનો આપણે બતાવ્યો, કારણ કે પહેલા આપણે વાત કરી કે આપણે બધા દેહના અંદર બદ્ધ અવસ્થાની અંદર છીએ અને એટલા માટે સહજ રીતે જીવાત્માને પોતાનું અસ્તિત્વ દેહે જ દેખાય છે. આત્મા સ્વરૂપને હજુ પોતે પૂરા સમજ્યા નથી, પરિપક્વતા આવી નથી. એ કરીને એ કેટલા સમય સત્સંગમાં રહે છે, સત્સંગની યોગની અંદર રહે છે, કથા વાર્તાનો યોગ છે, ભગવાનની ભક્તિનો યોગ છે, પણ જેવી યથાર્થપણે ભગવાનની અંદર પ્રીતિ થવી જોઈએ એવી એને થતી નથી. જેવી દેહના સંબંધીને વિશે સહજ થઈ જાય છે, આ મારું છે એવું જણાઈ જાય છે, આ મારા દીકરા છે, આ મારા પત્ની છે, મારા કાકી છે, મારા મામા છે, મારા ફુવા છે, આ મારાપણાની ભાવના, જે આત્મીય ભાવ જે પોતાના દેહના સગા સંબંધી પ્રત્યે થઈ જાય છે, એવું ભગવાનની અંદર આત્મીય કે ભગવાનના ભક્ત પ્રત્યે આત્મીય ભાવ થતો નથી. સત્સંગમાં હોવા છતાં એ પોતાપણું જણાતું નથી, આ જુદા છે, આ પેલા છે, આ કોક છે, એવું જે ભાવ રહે છે એ કરે. ઘણી વખત એ ઈર્ષા ભાવનું પણ કારણ બને છે ને એની અંદર આપણે જોઈએ તો એકબીજાને સત્સંગના કામની અંદર પણ સહયોગ નથી આપતા. મનુષ્યનો સ્વભાવ પ્રકૃતિ એવી છે, એટલે એ પ્રકૃતિને ટાળવા માટેનો અહીંયા પ્રશ્નનો હેતુ છે કે જીવાત્માને ભગવાનના ભક્તની અંદર અને ભગવાનની અંદર જે એકાત્મ ભાવ દેખાવો જોઈએ, આ પોતાપણું જણાવવું જોઈએ. એના માટે ઠક્કર હરજીએ પ્રશ્ન પૂછ્યો છે, કેટલાક તો ઘણા દિવસે સત્સંગ કરે છે પણ તો પણ તેને જેવી પોતાના દેહ અને દેહના સંબંધી તેને વિશે ગાઢ પ્રીતિ છે, મારાપણું છે, પોતાપણું છે અને એની અંદર હેત છે, એવું પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી, તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એને તો ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ પણે જાણવામાં આવ્યું નથી. મહારાજ એનું કારણ બતાવ્યું કે એને ભગવાનનો મહિમા જ હજુ યથાર્થપણે સમજાણો નથી. જો ભગવાનનો મહિમા ન સમજાણો હોય તો ભગવાનનો જે સત્સંગ અને સત્સંગના જે અંગો એનો મહિમા, પછી એ શાસ્ત્ર હોય, મંદિર હોય, ભક્ત હોય, સંત હોય, આચાર્ય હોય, એની અંદર એ પોતા પણ, કારણ કે ભગવાનનો જ જ્યાં સુધી પરિપક્વ મહિમા નથી સમજ્યો ત્યાં સુધી એ પરમાત્માનો, પહેલો પરમાત્માનો આ મારા ઈષ્ટદેવ છે અને પછી આ મારા ઈષ્ટદેવના ભક્ત છે, આ મારા ઈષ્ટદેવના શાસ્ત્ર છે, આ મારા ઈષ્ટદેવના સંત છે, એ મારાપણાની ભાવના ભગવાન થકી આવે. આપણા સંપ્રદાયની અંદર એક વિશેષ ગુણ બતાવ્યો છે કે પતિવ્રતાની ભક્તિ. તો પતિવ્રતાની ભક્તિની અંદર આગળ વચનામૃતમાં એક જગ્યાએ મહારાજે દ્રષ્ટાંત એવું આપ્યું છે કે પતિવ્રતાની ભક્તિ કેવી હોય, તો કે પોતાના પતિ, પછી એના પિતા, એના માતા, એને સંબંધ કોની સાથે થયો છે, લગ્ન ગ્રંથિ કોની સાથે જોડાઈ છે, તો પતિ સાથે. પણ પતિના સંબંધે કરીને પતિના જે પિતા હોય એ પોતાના પિતા એને ગણે છે, પતિના માતા હોય એને પોતાના માતા, એટલે સાસુ, જેને આપણે સાસુ, સસરા, ભાઈ, ભોજાઈ, આપણે બધા સંબંધ થાય છે, એ સંબંધને પણ એ પોતાનો સંબંધ માણીને જેમ રહે છે ને યથાર્થપણે એની સેવા કરે છે. મુખ્ય પતિ અને પતિના માધ્યમથી આ સર્વ સંબંધી એની પણ યથાશક્તિ સેવા શુશ્રૂષા, જેમ એક પતિવ્રતા સ્ત્રી કરે અને પતિવ્રતા ધર્મ કીધો, એમ શાસ્ત્રની અંદર પોતાનો જીવનો આવરણ, આ માયાના જે આવરણ છે એને તમને એ દૂર કરીએ. જો વચ્ચે માયાને લાવીને પછી ભગવાનની પ્રાપ્તિ લાવો તો એ આવરણ જ રહેવાના. તમે વચ્ચે ગુરુને લાવો, કોઈ શાસ્ત્રને લાવો, આ હોય તો જ ભગવાન હોય, તો એ આવરણ થવાનું. પણ ભગવાનનું છે એવો મહિમા સમજાય ને, ભગવાનનો મહિમા બતાવનારું શાસ્ત્ર છે એવો જો તમે આવ્યો તો ભગવાનની તમારી વચ્ચેથી એ માધ્યમ મટી જશે પણ એની અંદર મહિમા પાછો રહેશે. આ સમજાય વાત? સમજાયું મેં શું કીધું? કે તમે વચ્ચે લાવશો તો આવરણ બનશે, પણ આવરણ ન બનાવતા એને મહિમાનો પાત્ર ગણશો તો એમ મહારાજે લખ્યું કે ભગવાનનો જેને, કારણ કે મહારાજે પ્રશ્ન શું હતો સમજો, સત્સંગમાં આત્મબુદ્ધિ કેમ નથી, સત્સંગમાં પ્રીતિ કેમ નથી? તો પ્રીતિ તો સત્સંગમાં કરવાની છે. તો મહારાજે જો સત્સંગમાં પહેલા પ્રીતિ થાય ને પછી ભગવાનમાં પ્રીતિ થાય તો સત્સંગ આવરણ બને. ખ્યાલ આવે છે? કોઈને એવું થાય કે અમારે મદનભાઈ હોય તો જ સત્સંગમાં જવાય, તો મદનભાઈ એ તમારી અને સત્સંગની વચ્ચે આવરણ બને છે. કોઈ એમ કે અમારે ડોક્ટર સાહેબ આ હોય તો જ સત્સંગમાં જવાય, તો એ સત્સંગમાં તમારી, ભગવાનની તમારી વચ્ચે આવરણ બને છે, કારણ કે તમે એનું માધ્યમ લીધું કે એ હોય તો જ જવાય, બરાબર. પણ તમે એવો ભાવ જો સમજો કે આ મારા ઈષ્ટદેવ છે, પ્રશ્ન એવો છે કે તમને મહિમા સત્સંગ સાથે બંધવાનો, પણ મહારાજે ઉત્તર કેવો કર્યો? મહારાજનો ઉત્તર તમે ફરી હું પ્રશ્ન વાંચું. કેટલાક તો ઘણા દિવસ સુધી સત્સંગ કરે છે તો પણ જેવી પોતાના દેહ અને દેહના સંબંધીને વિશે ગાઢ પ્રીતિ છે તેવી સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી થતી, તેનું શું કારણ છે? એ પ્રશ્ન છે સત્સંગમાં ગાઢ પ્રીતિ કરાવવાનો, એટલે સત્સંગના અંગોની અંદર.
એની અંદર ગાઢ પ્રીતિ કરાવવાનો પ્રશ્ન એના માટે છે. પણ મહારાજે ઉત્તર ક્યાંથી શરૂ કર્યો? ભગવાનના સ્વરૂપમાંથી મહારાજે ઉત્તર શરૂ કર્યો. એને ભગવાનનું મહાત્મ્ય સંપૂર્ણ જાણવામાં નથી આવ્યું. જો સંપૂર્ણ ભગવાનનું મહાત્મ્ય જો જાણવામાં યથાર્થપણે આવ્યું હોય તો ભગવાનનું આ છે એમ માનીને એનો મહિમા પણ એને યથાર્થ સમજાય. એટલે આવરણ ન બનતા પણ મહિમા સમજાય, નહીં તો જો પહેલો મહિમા સમજાય તો આવરણરૂપ થાય. અને આવરણરૂપ ન થાય એટલા માટે મહારાજે કીધું કે આ ધર્મકુળ, દાખલા તરીકે અમારો જો દ્રષ્ટાંત અમે આપીએ તો તમને ધર્મકુળનો મહિમા, પણ કેમ એનો મહિમા હોવો જોઈએ કે અમારા ઈષ્ટદેવ ભગવાનનું કુળ છે, આ ધર્મકુળ છે માટે ભગવાન છે એવું નથી. ભગવાન છે તો ધર્મકુળ છે, આવો હેતુ જો તમને સમજાશે તો ભગવાનનો યથાર્થ મહિમા સમજી અને ભગવાનના પછી ભગવાનના સંતો હોય, ભગવાનના શાસ્ત્રો હોય, ભગવાનના ભક્ત હોય એના પ્રમાણે પોતાની આત્મબુદ્ધિ થાય. હવે અહીંયા મહારાજે આ વસ્તુને સમજવા માટે ભગવાનનો મહિમા સમજવા યથાર્થપણે સમજવો તો કેવી રીતે સમજવો? જોકે ભગવાનના મહિમાના પણ અનેક વચનામૃત, તો શાસ્ત્રોની વચનામૃતની અંદર અનેક એવા પ્રસંગો અને એનો મહિમા બતાવતા બતાવ્યા છે. તો એકાદ આપણે અહીંયા આગળ પ્રાસ બેસે એના માટે લઈએ તો ભગવાનનો મહિમા મહારાજે લખ્યું કે કોઈ સાધનની અંદર ગરડા પ્રથમનું 56મું વચનામૃત છે, એટલે એમાં મહારાજે લખ્યું કે એક તો ભગવાનમાં પ્રેમ થતો જોઈએ, ગોપિકાઓનો પ્રેમ. મહારાજે અહીંયા દ્રષ્ટાંત આપ્યું કે ગોપિકાઓની જેવી પ્રેમલક્ષણા ભક્તિ છે તેને તો સર્વ સાધન સંપૂર્ણ થયા છે. કેવી? ગોપિકાઓને જેવી ભગવાન પ્રત્યેની ભક્તિ હતી, પ્રેમલક્ષણા ભક્તિ, કે ભગવાનની અંદર એ ભગવાનના સુખ સિવાય કોઈ વિદ્યા જ્ઞાન બુદ્ધિની અંદર બહુ નિષ્ણાત તો નહોતી, પણ ભગવાનના સ્વરૂપની એવી નિષ્ઠા કરી હતી કે આ અમારા ઈષ્ટ છે, અમારા પરબ્રહ્મ છે, અમારા પુરુષોત્તમ છે, અમારા ભગવાન છે. આવી ભગવાન કૃષ્ણને વિશે એને હેતભાવ થયો તો, પતિભાવ થયો તો, અમારા સ્વામી છે, અમારા ધણી છે, અમારા સર્વે સર્વા છે, આવો ભાવ થયો ને આવું પ્રેમ ભગવાનના સ્વરૂપની સાથે થયો, પછી પોતાનું દેહભાન પણ રહ્યું નથી, કુળની મટી કોઈ ભાન રહ્યું નથી, એ સ્થિતિની અંદર ભગવાનને ઓતપ્રોત થઈ ગયા. એવી સ્થિતિ પ્રેમ લક્ષણા જ્યારે જીવાત્માને થાય ત્યારે મહારાજ કહે છે તેને સર્વ સાધન સંપૂર્ણ થયા છે. પણ આવી સ્થિતિ દરેકની થતી નથી, કારણ કે આપણો અહંકાર વચ્ચે ક્યાંક ને ક્યાંક આવે છે. અને એવી જ્યારે સ્થિતિ ન હોય તો બીજો માર્ગ મહારાજ બધો ભગવાનનો મહિમા સમજવાનો બતાવ્યો છે. તે કેવો સમજવો? તો ભગવાન તો ગૌલોક વૈકુંઠ શ્વેતી બ્રહ્મોલ તેના પતિ છે, અને મનુષ્ય જેવા જણાય છે, અને તે તો ભક્તને સુખને અર્થે જણાય છે અને છે. પણ એની એ મૂર્તિ તે તો ગૌલોક આદિ જે પોતાના ધામ, તેને વિશે એક એક નખમાં કોટી કોટી સૂર્યના પ્રકાશને યુક્ત જણાય છે. અને મૃત્યુલોકને વિશે તો એ ભગવાન મનુષ્ય સેવા કરે છે, તેને દીવો કરે ત્યારે તેની આગળ પ્રકાશ થાય છે, પણ તે તો સૂર્યચંદ્ર આદિ સર્વ પ્રકાશના દાતા છે. ભગવાન કેવા સરળ થાય છે ભક્તને અર્થે મહિમા સમજાવવા માટે, ભગવાનનું પહેલા મૂળ સ્વરૂપ કેવું છે જાણવું જરૂરી છે. તો કે જેના એક એક નખની અંદર કોટી કોટી સૂર્યચંદ્રનો પ્રકાશ રહેલો છે, એવું જે પરમાત્માનું સ્વરૂપ, એ ભગવાનનું ગૌલોક વૈકુંઠ શ્વેતદ્વીપ ઇત્યાદિ જે ભગવાનના જે ધામો છે ત્યાં દિવ્ય સ્વરૂપે મહારાજ ત્યાં એ ભગવાનની મૂર્તિ જણાય છે. અને ભગવાન જ્યારે મનુષ્ય લીલા કરતા હોય ત્યારે તો આપણે એવું ચરિત્ર ભગવાનનું જોઈએ કે આપણે દીવો કરીએ છીએ અને ભગવાનની મૂર્તિની આગળ પ્રકાશ થાય છે, નહીંતર એની જરૂર હોતી નથી. ખરેખર તો ભગવાન ખુદ પ્રકાશમય છે, એ આવા અનંત પ્રકાશને પ્રકાશિત કરનારા છે, એવો મહારાજનો મહિમા છે. તે પ્રકાશના દાતા છે. ને ગૌલોક આદિ જે ધામ, તેને વિશે તો રાધિકાએ લક્ષ્મી આદિ જે પોતાના ભક્ત છે તેને નિરંતર સેવ્યા એવા ભગવાન છે. કેવા ભગવાન છે? તો કે પોતાના ધામની અંદર જે ભગવાનના ભક્તો છે, જે મુક્તો છે, એવા મુક્તો રાધિકા લક્ષ્મી આદિ જે તમામ ભક્તો મુક્તો જે આમાં આવ્યા તે પોતાના ભક્તને નિરંતર સેવ્યા છે એવા ભગવાન છે. અને જ્યારે બ્રહ્માંડનો પ્રલય થાય છે ત્યારે આ પ્રગટ ભગવાન છે તે એક જ રહે છે, અને પછી સૃષ્ટિને રચવાના સમય પણ પ્રકૃતિ પુરુષ દ્વારા એમ કરીને અનંત કોટી બ્રહ્માંડ જે એ જ ભગવાનના ઉપજાવે છે. એ રીતે ભગવાનનો મહિમા વિચારવો કે પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ છે, નિયંતા છે, ભગવાનની ઈચ્છાએ કરીને આ તમામ સૃષ્ટિનું રચના પ્રકૃતિ પાલન પલય થાય છે. અને એવા પરમાત્મા તે પોતાના ધામની અંદર દિવ્ય સ્વરૂપે અખંડ બિરાજમાન છે, અને તે અનંત મુક્તોએ સેવેલા છે. આપણે કીર્તનોની અંદર પણ નંદ સંતોએ આની બહુ સુંદર વ્યાખ્યાઓ કરી છે. જો કે કોઈ વખત લઈશું આપણે કીર્તનોની અંદર ત્યારે એને સમજીશું, પણ એ અત્યારે સમજવા માટે એટલું જરૂરી છે કે ભગવાનનો યથાર્થ મહિમા કે ભગવાન અનંત ભક્તોથી સેવ્યયુક્ત. મહારાજે ધ્યાનનું એક જગ્યાએ વચનામૃતમાં બતાવ્યું કે એનું જ્યારે ધ્યાન કરવું તો મહારાજે કીધું કે ભગવાનની મૂર્તિ અને એ ભક્તોની સેવન કરતા હોય, મુક્ત અક્ષરધામની અંદર અનંત મુક્ત ભગવાનનું સેવન કરતા હોય એવી જે પરમાત્માની મૂર્તિ એનું એવું ધ્યાન આપણને થાય ત્યારે મનની અંદર શાંતિ થાય છે. ભગવાનનો હેતુ એ છે, આગળ વચનામૃત આપણે વાંચીશું પણ અત્યારે કે આવું જે વૈકુંઠાદિક જે પરમાત્માનું જે ધામ જે છે એ ધામની અંદર ભગવાન મુક્તોએ સેવેલા છે અને એવા જે પરમાત્માની પ્રાપ્તિ અમને થઈ છે. ભગવાનને જેટલા વિશાળ જેટલા મોટા, નહીં તો મહારાજ કીધું કે આપણે જેટલા વર્ણન કરીએ છીએ એનાથી તો અનંત ગુણું મોટું એનો વિશાળતા રહેલી છે, પણ એ ભગવાનનું સંપૂર્ણ મહિમા જાણવામાં આવ્યું નથી. અને જે સાધુના સંગે, અને પહેલું કારણ આ ભગવાનનો મહિમા નથી જાણવાનું, અને બીજું કારણ હવે મહારાજ બતાવે છે, જે સાધુને સંગે કરીને ભગવાનનું મહાત્મ પરિપૂર્ણ જાણવામાં આવે છે તે સાધુ જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે ત્યારે તો તેને સ્વભાવ મૂકી શકતો નથી અને તે વાત કરનાર સાધુનો અવગુણ લે છે. મહારાજ કે એક કારણ તો ભગવાનનો મહિમા બરાબર સમજ્યો નથી, અને જે ભગવાનનો મહિમા સમજાય એના માટે કથા વાર્તા સત્સંગ જરૂરી છે, અને જે સંતની પાસે રહીને એને કથા વાર્તા અને સત્સંગ કરવાનો છે, ભગવાનનો મહિમા જાણવાનો છે, એ જ્યારે સંતો કે ઉપદેશતા એ જ્યારે તમારા વ્યક્તિગત સ્વભાવ ઉપર જ્યારે પ્રહાર કરે, કારણ કે પાત્રતા વગર કોઈ પણ તમે સિદ્ધિ મેળવવા માટે પાત્રતા નહીં હોય તો તમે કાર્ય કરી શકશો નહીં, એટલે પહેલું તો પાત્રતા કેળવવી પડે. તો એ પાત્રતા કેળવવા માટે જ્યારે તમારા સ્વભાવને બદલવા, પ્રકૃતિની અંદર જ્યારે ફેરફાર કરવા માટે જ્યારે કોઈ દોષ તમને અંદર દેખાડે કે કોઈ એવા અવગુણ દેખાડે કે તમારામાં રહેલી ત્રુટિ દેખાડે, ત્યારે પોતાની ત્રુટિને એ દૂર કરવાને બદલે એ સંતનો અભાવ લઈ અને એનો ત્યાગ કરે છે. એટલે ભગવાનનો મહિમા જ્યાં સુધી સમજો નથી ત્યાં સુધી ભગવાનનું મહાત્મ સમજાતું નથી. ભગવાનનું મહાત્મ સમજાવવા માટે મહિમા સમજવો જરૂરી છે, મહિમા સમજાવવા માટે સત્સંગ કરવો જરૂરી છે, અને સત્સંગ કરવા માટે કથા વાર્તાના યોગ માટે સંત સમાગમ કે કથા વાર્તાનો યોગ જીવાત્માને રાખવા માટે પોતાના સ્વભાવને ટાળવો જરૂરી છે. અને જ્યારે એ સ્વભાવ ન ટળતો હોય, ઘણાને વ્યસન હોય અને તમને કથા મૂકીને બહાર વ્યસન માટે તમે જો ઉભા થઈને જાઓ, જો કે ઘણી વખત આ દ્રષ્ટાંત કથાઓમાં આપણે જોઈએ છીએ કે બે પૈસાની બીડી એ તમારી 60 મણની કાયા થાય, 60 કિલોની 70 કિલોની કાયાને ઉપાડીને લઈ જાય. આપણે વક્તા કહેતા હોય છે, હોય બીડીનું વજન 2 ગ્રામ પણ તમને તલબ લાગે એટલે તમને સભામાંથી ઉપાડીને લઈ જાય, 1000 માણસ બેઠા હોય એની વચ્ચે ઉભા થઈને જવું પડે. તો એ કેવું વ્યસનનું બંધન. તો એવા જયારે ટકોર કરે કે આ વ્યસન મૂકો જેથી ભગવાનના સ્વરૂપની અંદર દ્રઢ નિષ્ઠા તમને થઈ શકે, ત્યારે એવો જ્યારે પોતાના સ્વભાવ ઉપર વાત કરે છે ત્યારે તે સ્વભાવ મૂકી શકતા નથી. એ જીવાત્માની અવળઈ અથવા તો આડઈ અથવા તો જે વિટમણા જે પણ તમે ગણો, કે જીવાત્મા એ પોતાના સ્વભાવને ત્યાગ કરી શકતો નથી, અને વાતને કરનાર એ સ્વભાવને જે ટોકનાર છે એવા સંતનો અભાવ લે છે, અવગુણ લે છે, અને તે પાપે કરીને સત્સંગમાં પ્રીતિ થતી નથી. એટલે એને સત્સંગમાં પોતાના સ્વભાવનો એક આવરણ છે, બે આવરણ, ભગવાનનું મહાત્મા સમજ્યા નથી અને મહાત્મા સમજાનું જે સાધન છે એ સાધનથી તમે દૂર છો. સમજાણું, ટૂંકમાં એનો અર્થ એવો થાય કે સત્સંગમાં દ્રઢ પ્રીતિ કરવા માટે ભગવાનનું મહાત્મા સમજવું જરૂરી છે કે આ મારા ભગવાન છે અને આ મારા ભગવાનના આ મારા ભક્ત છે કે આ મારા સંત છે, એવો જો મહિમા સમજાય તો તમને એની વાતમાંથી પણ તમારામાં સદગુણો આવે, એની વાતમાંથી તમારા તમે નિર્વિકાર થઈ શકો, તમારા અંતઃશત્રુઓ ક્ષમી શકે. પણ એ કરવાને બદલે જીવાત્મા અવળું કર્મ કરે છે કે ભગવાનનો મહિમા સમજ્યો નથી અને સમજવાનું જે સાધન છે એ સાધનથી દૂર થઈ જાય છે. કેમ કે પોતાનો સ્વભાવ અહંકાર ઇત્યાદિ આડા આવે છે અને પોતાના સ્વભાવ મૂકવાને બદલે એ સંતનો સમાગમ, સત્સંગનો સમાગમ, શાસ્ત્રનો સમાગમ મૂકી દે છે કે આ વાંચીને શું આપણો બેડો પાર થવાનો છે, આને વાંચવાથી ક્યાં ડોલર કમાવાના છે. પણ આ જો હશે તો સદગુણ કમાશો, સદગુણથી ભગવાનની કૃપા કમાશો, અને જો ભગવાનની કૃપા હશે તો ડોલરનો ઢગલો થશે. એને કમાવા માટે મહેનત કરવી, ઠીક છે, પુરુષાર્થ તો કર્મ તો કરવું પડે, કર્મ પ્રાધાન્ય સંસ્કૃતિ છે એટલે, પણ એની પાછળ ફાંફા નહીં મારવા પડે. આ પાત્રતા કેળવી હશે, આ યોગ્યતા કેળવી હશે તો ભગવાનનો રાજીપો ઉતરશે, અને ભગવાનનો રાજીપો ઉતરશે તો મહારાજે કીધું અમારો આશ્રિત અન્ન વસ્ત્રે આબરૂ કરીને ક્યારે દુખ્યો થાય નહીં, એવું ભગવાનનું વરદાન છે. એટલે એવું જે પોતાનો સ્વભાવ, તે સ્વભાવ ઉપર વાત કરે ત્યારે તે સ્વભાવને મૂકી શકતો નથી અને વાતને કરનારા સાધુ તેનો અવગુણ લે છે, તે પાપે કરીને સત્સંગમાં ગાઢ પ્રીતિ નથી. કાંજે અન્ય સ્થળને વિશે જે પાપ કર્યા હોય તે સત્સંગે કરીને જાય છે અને સંતને વિશે જે પાપ કર્યા તે તો
એક સંતના અનુગ્રહ વિના બીજા કોઈ સાધને કરીને ટળતા નથી તે શાસ્ત્રમાં કહ્યું છે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. માટે એ સંતનો અવગુણ જો ન લે અને તેને સત્સંગમાં દ્રઢ પ્રીતિ થાય. અહીંયા મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે જેમ શાસ્ત્રનો મત છે કે કોઈ અન્ય ક્ષેત્રે તમે કૃત કોઈ પાપ કર્મ અથવા તો કોઈ બંધન કરતા એવા કર્મ થયા હોય એની નિવૃત્તિ માટે શાસ્ત્રે પ્રતિપાદન કરેલું છે કે કોઈ તીર્થોની અંદર કોઈ એવા પવિત્ર નદી આદિ હોય ત્યાં જઈને તમે સ્નાન કરો, યજ્ઞ કરો, તપ કરો, વ્રત કરો જેથી તમારે આવા કર્મમાંથી તમને મુક્તિ મળે છે. પણ તમે એવા તીર્થમાં જઈને જો કોઈ એવા દુષ્કર્મ કરો આચરો તો એમાંથી પછી મુક્તિ વજ્રલેપો ભવિષ્યતિ, એ પછી મુક્તિ એમાંથી મળતી નથી, એ વજ્રલેપ સમાન થઈ જાય છે. એમ જ્યારે સંતનો સમાગમ કે સત્સંગનો સમાગમ કે શાસ્ત્રનો સમાગમ જે આપણા જીવનની અંદર રહેલા દુર્ગુણો વિકારો અંતઃશત્રુને ટાળવાનું સાધન છે તમે એની અંદર હેત કરવાને બદલે એમાં જ તમે દોષ જુઓ છો, એમાં તમે અભાવ લો છો, એમાં તમે અવગુણ લો છો તો એ અવગુણે કરીને એ દોષે કરીને તમારા વિકાર ક્યારે ટળવાના નથી. એ તો ક્યારે જાય તમે તમારો સ્વભાવ મૂકીને એના દાસ થઈને રહો, એના આશ્રિત બનીને રહો અને એ જ્યારે ભગવાનના સદુપદેશ જ્યારે શાસ્ત્રોની વાત ધર્મની વાત મર્યાદાની વાત તમને શીખવે ત્યારે તમે એને પોતાના જીવનના કલ્યાણનું સાધન ગણીને જ્યારે તમે જીવનની અંદર સ્વીકારો અને એ સંતનો રાજીપો અથવા તો સત્સંગનો રાજીપો અથવા ભગવાનનો રાજીપો એના દ્વારા તમને પ્રાપ્ત થાય ત્યારે એ અનુગ્રહે કરીને જ એ જીવાત્મા એ દ્રઢ પ્રીતિને સત્સંગની અંદર તમને થાય છે. નહીતર તો સત્સંગમાંથી એ પોતાની જાતને એ અલગ કરી લે છે, સત્સંગમાંથી વિમુખ થઈ જાય છે એવો શાસ્ત્રનો મત છે. એટલે વાલા ભક્તો આજે આવી સુંદર પ્રથમનું વચનામૃત મહારાજે આપણને ઘણી જ્ઞાનની મંથનની વાતો કરી. ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું પહેલું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મને આશા છે કે તમને આ પદ્ધતિ વાંચવાની અને તમને સમજવા માટે અનુકૂળ હશે. કંઈ જો સુધારો વધારો કરવો હોય તો મને કહેજો. બાકી આપણે આ રીતે બે દિવસ હજુ સત્સંગ તથા વચનામૃત વાંચશું. મારો અનુગ્રહ મેં પહેલાં કીધું, મારો આગ્રહ ત્યાં સુધી હશે કે હું બને ત્યાં સુધી વચનામૃતના શબ્દોને પકડીને જ આગળ વાત રજૂ કરું. કારણ કે આ શબ્દ જ પવિત્ર છે, ભગવાનને વાંચેલા, ભગવાનના મુખે નીકળેલા અને આપણા માટે દ્વિશતાબ્દી વર્ષ છે તો એના વધારે ને વધારે પાઠ થાય. છતાંય બીજા કોઈને કંઈ વિશેષ કોઈ પ્રશ્ન હોય તો લખીને મને આપજો તો અમે એનું સમાધાન કરવા પ્રયત્ન કરશું. વધારે સમય નથી લેતો. ભગવાન શ્રીહરી આપણને સૌને પોતાના સ્વરૂપની અંદર દ્રઢ નિષ્ઠા થાય અને આપણા જીવની અંદર ધર્મભક્તિ જ્ઞાન વૈરાગ્યની અભિવૃદ્ધિ થાય એવી ભગવાન શ્રીહરિના ચરણોમાં પ્રાર્થના કરી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાન.